सुखड़ा जाम्या मोहया रूप सोयामने
दर्शन पाम्या सुखड़ा जाम्या मोया रूप सोयामने
रोम जोम करता वालो जियाव्या आज हमारे आंगने
रोम जोम करता वालो जियाव्या आज हमारे आंगने
हाये भाव्या फुलरे वधाव्या भले अमारे आंगण आव्या हाये भाव्या फुलरे वधाव्या भले अमारे आंगण आव्या अमे अतिशे फाव्या रे फाव्या अक्षर धामनो धामी आव्या
रूम जुम करता वालो जी आव्या आज हमारे आंगणे
दर्शन पाम्या सुखड़ा जाम्या मोहया रूप सोयामने
रूम जुम करता वालो जी आव्या आज हमारे आंगणे
सजा छे नाथे संतो भक्तो लाव्या छे साथे सुंदर शनगार सजा छे नाथे संतो भक्तो लाव्या छे साथे हेते मुक्या छे हाथ बे माथे सुखिया की धा भीड़ी ने बाथे
रूम जुम करता वालो जियाव्या आज हमारे आंगणे
दर्शन पाम्या सुखड़ा जाम्या मोहया रूप सोयामणे
सदानंदं बुद्धि स्मित रुचिर पुरेन्दुगम प्रफुल्लं भवतां सदसदृश शोभा कृपा पारावार शिव सकल जीवाति सुख दो महाशय मूर्ति जयति सहि नारायण सर्व सुख न करता प्रभु अज दुख हरण मार सदा धीरेज हो माला प्राण प्रीतम घनश्याम ओम श्री पूर्ण पुरुषोत्तम नमः श्री घन श्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः सहजानंद स्वामी महाराज बोलो स्वामी नारायण भगवान आज आपने सूरत नगरी ने आंगणे सर्वावतारी भगवान स्वामीनारायण चरित्र नो अज्ञान यज्ञ चार दिवस राते राते प्रारंभियो छे। सौ कोई ना आधार सुखनु धाम इष्ट देव प्राण प्रभु श्री हरिना रूड़ा रूपाला दिव्य अलौकिक मनुष्य चरित्र अपने गावा छे सांभळवा छे अने ए निमित्ते भगवान में वृत्ति जोड़ी से प्रेम वधारव से सुख दुख में समता आए यह अपने स्थिर बनवु भगवान श्री हरि सौरठ देश विचरण करी अने गढ़पुर पधार्या अने भगवान श्री हरि नु गढ़पुर में धामधूम से सामयु थी महाराज अक्षरवर्डी में उतरिया देश फरी ने आया थोड़ा ठाकोड़ो हो भगवान श्रीहरि नाई धोई भोजन करी थोड़ी विश्रांति लाई स्वस्थ थया अने पछी प्रभु जरा सभा करी ने बैठा लीलुड़ा लीमड़ा नीचे तेरे भक्तों बदा भेगा એમાં મહારાજના વિયોગે જેના હૈયા તપતા હતા એવા આ બધા પ્રેમી ભક્તો મોટીબા લાડુબા દાદા ખાચર આદિ બધા ભક્તો મહારાજને પૂછે છે પછી પૂછું જને લાગી પાય કેવા સત્સંગી છે સૌરઠ માયા હે મહારાજ સૌરઠમાં સત્સંગીઓ કેવા છે એ વાત કરો અમારા જેવા ગામારાથી હારા તમને કદાચ સૌરઠમાં વધારે રહેવા દઈએ તો ત્યાં તમને એ ઉતાડી દે એમ છે કે અહીં આવવા દે એમ છે બહુ સારા ભક્તો હોય તો એના પ્રેમમાં તમે કદાચ ત્યાં જ રોકાઈ જાઓ તો અમારા હાથમાંથી મળેલો અણમોલ હીરો તમે ખોવાઈ જાઓ ને કહો કૃપા કરીને અમને કેવું હેત કરતા હતા તમને કેમ તમને હાચરતા કેમ તમને હેત કરતા કેમ તમારી પધરામણી કરતા કેમ તમારો મચ્છર થાવા કરતા શું સેવા કરતા કહો કૃપા કરીને અમને કેવું હેત કરતા હતા તમને તમને કેવું હેત કરતા છે એવું મસ્ત પ્રશ્ન છે નજર છે પ્રીત ઉપર સોઠના ભક્તોને તમારામાં પ્રીત કેવી કેવું કે તમને વહાલ કરતા કારણ કે ભગવાનને પ્રેમ બહુ વાલે છે અદભુત કથા પ્રેમ મુક્તાનંદ સ્વામીના પદ છે ને પ્રભાત્યા એમાં ગોપીઓ શ્રી કૃષ્ણને પૂછે છે શ્યામ સુંદર તમે કેમ કરી રીજો તે મુજને કહી દાખો રે જે ગુણે કરી તમને રીજાવે બળભાગી કોઈ નારી રે તે ગુણ ગ્રહણ કરી હું તમને રીજાવું સાચું કહો ગીરધારી રે શ્યામ સુંદર તમે કેમ કરી રીજો તે મુજને કહી દાખો આવો સવાલ ભગવાનને કહો કે પ્રભુ શું કરીએ તમે રાજી ઉપાય બોલો. તમને જેને જેને રાજી કર્યા એને કયા ગુણે કરીને રાજી કર્યા? શું એનામાં એવો ગુણ હતો કે તમે રીજી ગયા? પછી ઉપર જાતી એક વાત કરી, સુગંધ શણગાર સજેતન ગોરે, ગુણ રાખે અતિ ઘેરો, જ્યાં સુધી પીવડો હસી ન બોલાવે, આભૂષણ સર્વે મેરો. શુભ શણગાર સજે શરીરે, સારા સારા શણગાર ઘરેણા વસ્ત્ર અલંકાર ધારણ કરે, વિવિધ પ્રકારના ગુણો પોતે રાખે, ગુણ રાખે અતિ ઘેરો, પણ જ્યાં સુધી પિયડો હસી ન બોલાવે, પોતાનો પ્રાણ પ્રીતમ પરમાત્મા રાજી થાય હસીને ન બોલાવે, પોતાનો પતિ હસીને ન બોલાવે, ત્યાં સુધી સતી નારીના એ બધા જ પ્રયત્નો પાણી, એનો કોઈ અર્થ નહીં, કોઈ જ અર્થ. જો પ્રેમ ન મળે તો આ બધું કરીને હું કામ આવું? માણસ પ્રેમ ઝંખે છે એટલે, ગોપીઓ ભગવાનનો પ્રેમ ઝંખે છે એટલે પ્રભુને પૂછે છે કે તમે અમે શું કરીએ તો અમારા ઉપર રાજી થાય, અમને પ્રેમ કરો. ત્યારે ભગવાને બહુ સરસ ઉત્તર, ભગવાન કહે હું છે ને રૂપ ગુણે કરીને રીચતો નથી, મુજને પ્રેમ પ્યારો. આવી વાત કરી પ્રભુ કે મને પ્રેમ વાલો છે, તમારે જો મારી પાસેથી પ્રેમની અપેક્ષા હોય, પ્રસન્નતાની રાજીપાની પ્રેમની ભૂખ હોય તો ભગવાન કહે છે તમે મને પ્રેમ કરો. તમે મને જેટલો પ્રેમ કરશો એટલો પ્રેમ હું તમને કરીશ. તમે જેમ મારી પાસેથી પ્રેમની ભૂખ રાખો છો એમ જ પ્રભુ કહે છે કે મારે તમારી પાસેથી પ્રેમની ભૂખ છે. પછી બહુ સરસ, પ્રેમી જનનું એ જ પારખ્યું, અવગુણ મન ન હારે રે. પ્રેમી કોને કહેવાય? તો પ્રેમીનું એ પારખ્યું છે એને અવગુણ ન આપે. જો અવગુણ આવે છે તો પ્રેમ નથી, અને જો હેત છે તો અવગુણ આવે નહીં. ભગવાન ગોપીઓને કહે છે કે અવગુણ ન આવે તો હેત સમજવું. ગઢપુર વાસીઓ એવું પૂછે છે તમને હેત કેવું કરતા હતા સોરઠ વાળા? પછી પ્રભુજી બોલ્યા, મારવાલો પ્રાણ જીવન તમે સાંભળો સહુ મળી સોરઠ દેશના સત્સંગી જય સોરઠ કપટ લગાર બહુ વિશ્વાસી છે નર નાર, બહુ વિશ્વાસી છે નર નાર, ઘણું નહીં દાપણ સતુરાઈ ભગવાન પોતે સોરઠવાસી ભક્તોના વખાણ આ રીતે કરે છે. પહેલી જ વાત એવી કરી, અતિ નિર્મળ કેવા, અતિ નિર્મળ મળ હું તો કે જગતની વાસના છે ને એ જ મળ છે. સોરઠના ભક્તો ભગવાન પ્રગટ પુરુષોત્તમના ધ્યાન ભજનથી એવા શુદ્ધ થયા છે જેવું શરદ ઋતુનો આકાશ હોય ગયો એકદમ નિર્મળ. પછી કહ્યું કે કોમળ, કોમળતા બહુ જાણો, થોડો કોઈ વિયોગ સહન ન કરી શકે એવા કોમળ, દુખાઈ જાય. પછી કહે છે કે નહીં છ કપટ મગાર. પરમેશ્વરના ભક્ત થવામાં આ ગુણ બહુ ખાસ જરૂર નો છે. છળ કપટ ત્યાગ, નહીં છળ કપટ લગાર. જરાય દંભ નહીં, કપટ નહીં, છળ નહીં, લગાર નહીં. ભગવાનને રાજી કરવા હોય, ભગવાનને વશ કરવા હોય, ભગવાનમાં હેત કરવું હોય, ભગવાનની પ્રસન્નતા જોઈતી હોય, પ્રેમ જોઈતો હોય, ભગવાનને છળ કપટને પડાકે દેવા પડે. આ માર્ગમાં એ કામ જ નહીં. સોરઠવાસી ભક્તોને જરાય છળ કપટ નહીં. બહુ વિશ્વાસી છે નરના, એવા વિશ્વાસી જરૂર છે. કળિયુગ મોટો થતો ગયો ને એમાં છળ કપટ ને કુવિશ્વાસ વધતા ગયા. માણસને વિશ્વાસ નથી ભગવાનમાં, સંતમાં, ભક્તોમાં. કળિયુગને કારણે વિશ્વાસ, કલહ, કંકાસ, અંત, શત્રુ, યુક્તિ, પ્રયુક્તિ, માન, અભિમાન, વાસના બધું વધી ગયું ને એને લઈને છળ કપટ બહુ વધ્યા. એને લઈને વિશ્વાસમાં બહુ માર ગયો, વિશ્વાસ તળીએ ગયા. વિશ્વાસ વિના તો મજા જ ના. અહીંથી દેશમાં જાવું હોય, લક્ઝરી બસમાં બેસી જાય, ટિકિટ લઈને, જો ડ્રાઈવર ઉપર વિશ્વાસ ન હોય ને તો એમાં મજા નહીં. બ્રેક મારે જીવ અધરી, બ્રેક મારે જીવ અધરી. અને જો વિશ્વાસ હોય ને તો હોય જાય માણસ. ગામ આવે કોઈ ઘૂસતા હોય તો જાગે, બેઠો ઉતર, પોપટલા લાવી ગયો, હે આવી ગયો, અરે ક્યારનું આવી ગયું, ઉતર ને રોકડી જાય. વિશ્વાસ હોય તો માણે ન ઉઠાવી. વિશ્વાસ ક્યાં બોલો. બોલે અમેરિકા વાળા એ ડોલર ઉપર લખ્યું કે અમે ભગવાન નો વિશ્વાસ કરીએ છીએ. ભારત વાળા એ ન કહ્યું, રૂપિયા ભાઈ એ ન લખ્યું કે અમે ભગવાન માં વિશ્વાસ રાખીએ. એ અમેરિકા વાળા એટલું કહ્યું, એના ડોલર ઉપર લખ્યું કે અમે ભગવાન માં વિશ્વાસ કરીએ છીએ. જે હોય તે આપણો દેશ આધ્યાત્મિક ગણાતો હોય છે અને એ જે ગણાતું હોય તે એના ચલણ ઉપર એને લખ્યું કે ગોડ માં વિશ્વાસ કરીએ છીએ. આપણે આમ બહુ મોટી મોટી બંઠાઈ મારી આપણી નોટ ઉપર છે ન હોય, સમજાણું. એ ગજબની વાત છે. આ તો કદાચ કોઈને એવું થાય કે અમેરિકામાં કેમ બહુ પૈસા, ત્યાં બધા કેમ બહુ સુખી, એનો જવાબ મેં આ રીતે આપ્યો. સમજાણો, એને એ લખવાનો વેંત છે ને આપણે વેંત નથી, એટલે હવે એમ જ હોય ને, અહીં ઝુંપડપટ્ટી રહેવાની છે. નહીં છલ કપટ લગાર, બહુ વિશ્વાસી છે નર નાર. ભગવાનને વિશ્વાસ બહુ વાલો છે. તમે એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકી દો ને તો તમારા જો મરદ દુનિયામાં કોઈ નહીં, તમને થાય બહુ અઘરું છે. આપણને એવું લાગે કે મને ભગવાનનો વિશ્વાસ છે, બહુ અઘરું છે. હારા હારા ને ટાણે વિશ્વાસ નથી. મહાવિશ્વાસી હતા ને, જયપુરના કડવીબાઈ ને મહારાજે દર્શન દઈને કહ્યું હતું, સવારે ભાદરમાં પાણી આવશે ને પૂરમાં તું પડજે. હાજે પાણી નહોતું, ભગવાને કહ્યું એ પ્રમાણે પાણી આવ્યું, તો એ પૂર જણ ઉભા રહી ગયા. પણ આમાં પડવું કેમ? ત્યારે મહારાજે દર્શન દઈને કીધું, ઉભો જ છું પટ, ત્યાર પડા. આપણને કીધું હોય તો પૂરમાં પડવાનું? કુંડાળના કલા ભગત મહાન ભગત હતા, સાચા હતા. ખેતર માટે ઝઘડો થયો સંબંધી સાથે, અને ખેતર એની આખરી પરીક્ષા લેવા માટે લઈ ગયા, અને લાલ તો લોઢાનો ગોળો તપાયો અને કહ્યું કે સ્વામિનારાયણનો સાચો નીતિમાન હરિભગત હો હતા, લોઢાનો ગોળો હાથમાં લે તે હલી ગયા હતા. ભગવાન પ્રગટ થયા અને કહ્યું, હાજર છું, પકડ તાર ગોળો ઉપાડ્યો. આગળ પડે ને, ભગવાન નો વિશ્વાસ કેટલો છે એ આમ ન ખબર પડે, કથા કરવાથી સાંભળવાથી. એવું તાણું આવે ત્યારે ખબર પડી જાય કે આજ થાય. આ તો કઈ નો નીકળ્યો, સારા નાસ્તિક નીકળે આપણે પણ. એ ભગત ને કેડે કઈક થઈ ગયું કામ કરતા, કથા કરે પછી નો અલાય, નો હુતું રહેવા, નો દૈહિક ક્રિયા થાય, દુખે દુખે ભૂકા કાઢના. એ દવાખાને લઈ ગયા, એ પલંગમાં છે ખોવાય, પણ આમ હલડંબુ મળો જરાક હલે તો રાઈડ પડે એવું જતું. કોણ જાણ હું થઈ ગયું. ડોક્ટરો આવીને તપાસ કરે, કોઈને કઈ ખબર જ પડે ને હું થઈ ગયું, એવી પીડા થાય. નરી ભગત ખરે ખરા આ રીતે. પાંચ દિવસ થી આ દવાખાનામાં જંપુરી થી વહમું લાગે, પીડા સહી જાય નહીં, ડોક્ટર ને સમજાય નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. દેવામાં અમે જઈ જીડ્યા તે ખબર કાઢી, એમને વાળ દવા માંડ્યો. બોલો ભાઈ, એટલું સાના રહ્યો. ભગવાન હારું કરશે આપણને તેમ ને. જિંદગીમાં કોઈ આવું જંપુરી જેવું આવું દુઃખ મેં નહીં સહન કરેલું, ક્યારેય નહીં. પહેલવેલું આવી પડ્યું કે આવું કેમ થાય, કેમ સહન થાય ખબર નહીં, કે હતાશ થઈ ગયો, થાકી ગયો. કીધું ભગવાન સારું કહે તો કેમ નહીં, હું રડું છું એની દવા કરો. શેનું રડો છું? મને એક થોડીક વાર ભગવાન પ્રત્યે થોડીક વાર મને છે ને સંશય થઈ ગયો. હું તમારો ભગત ને આટલા વર્ષથી મેં પૂજા કરી, પૂનમ ભરી, ધર્માદો કાઢ્યો, સાધુ જમાડ્યા, મેં માળા કરી, અને હું તમને કારણો પોકારું છું, પ્રાર્થના કરું છું, કોઈ ફેર નહીં પીડામાં. શું ભગવાન છે કે નહી? મને આમ થઈ ગયું, ઘડી થઈ ગયું, એક ક્ષણવાર સ્મૃતિ થઈ ગયું, લાઈટ વહી ગઈ ક્ષણવાર. એનું રડવું શું? ધિકાર છે મને, મને આવા વિચારો આવ્યા કેમ? મને ઘડી કેમ કેમ થઈ ગઈ કે ભગવાન છે કે નહીં એનું રડવું છું. ઠીક છે સ્વામી, એવી કૃપા કરો, એવો આશીર્વાદ દો. આ દુઃખ ભલે રહ્યું, આ દુઃખ ભલે રહ્યું, પણ કોઈ દિવસ મનમાં આવો કુભાવ ન થાય, આવો નાસ્તિક ભાવ ન જાગે, ભગવાન પ્રત્યે આવી ક્યારેય શંકા ન થાય એટલી દયા કરો. તો મારી રાડ ફાટી ગઈ આ પરિસ્થિતિ.
બહુ વિશ્વાસી છે નર નારાયણ,
વિશ્વાસ તો શ્વાસ છે, શ્વાસ આધ્યાત્મિક માર્ગનો શ્વાસ એટલે કે વિશ્વાસ. જેવો વિશ્વાસ ગયો એની સાથે તમારું બધું સમાપ્ત, ધર્મ નિયમ ભક્તિ સાધુતા આનંદ ઉત્સાહ આશા વાત બધું પૂરું થઈ જાય. માટે જીવનમાં ગમે એવા પ્રસંગો આવે, ગમે એવા દુઃખ આવે, ગમે એવા સંજોગો આવે, કાંઈ વાંક ન હોય ને પીડા થાય, જેલમાં જવાનું થાય, દુઃખ આવે, એવે ટાણે એમ બોલીએ જેવી મારા પ્રભુની મરજી, ત્યારે ભગત પણ એવું કહેવાય. નરસિંહ મહેતા એવું કહેતા, નરસિંહ મહેતાને કોઈ આવીને એમ કહે ને કે શામળ સાહેબ ગુજરી ગયો મહેતા, અરે જેવી પ્રભુની મરજી બોલો. એ કોઈક એવી જગ્યાએ ઉભા હતા, સંસારના સુખ દુઃખ એને સ્પર્શતા નહોતા. એને પછી કોઈક આવીને એમ કહે ને કે કુંવરબાઈનું મામેરું ભગવાન પૂરી ગયા હોત કે મારો વાલો પૂરી જાય, જેવી એની મરજી. બે બાજુ હર્ષાઈ નહીં શોકાઈ નહીં, કોઈ એવી જગ્યાએ ઉભેલા સ્થિત પ્રજ્ઞા, ઘણું અઘરું કામ છે. કબીરા ખડા બાજાર મેં સબકી માંગે ખેર, ના કાહુ સે દોસ્તી ના કાહુ સે રેર, ના કાહુ સે દોસ્તી ઓર ના કાહુ સે રેર. નથી કોઈમાં આસક્તિ કે નથી કોઈ સાથે દ્વેષ, એવી કોઈ એક જગ્યા છે, ભૂમિ છે, ભગવાનના ભક્તો ત્યાં ઉભા રહે એનો આનંદ અખંડ બને, એના આનંદનો ખંડ ન થાય, એના આનંદના ટુકડા ન થાય. દુનિયામાં જે થવું હોય થાય, પણ એના આનંદના ટુકડા ન થાય, એવી કોઈ એક જગ્યા છે, એવી ભૂમિ છે. અને એ છે પરમાત્માનો અતૂટ વિશ્વાસ, શ્રદ્ધા, મારો પ્રભુ છે, ભગવાન છે, એ જ કરતા હતા છે. એક કુટુંબ, કુટુંબમાં 8 સભ્ય, 8 હરિભક્ત, બધા પૂજા કરે, ભાઈ ભાઈ છોકરા મા બાપ સુધા, ધંધા પાણીમાં મુશ્કેલી થતા થતા મુશ્કેલી વધતી જ ગઈ. એક દિવસ એવો આવ્યો, હાવ ધંધો ઠપ થઈ ગયો, પછી ઘર ખર્ચો નીકળે, બેવો થતું ગયું. એક વર્ષ, બે વર્ષ, 5 વર્ષ થયા, ધંધા પાણીમાં કોઈ જગ્યાએ હરખાઈ આવે નહીં. જે ધંધો કરે એ ધંધામાં અવળું પડે ને, કાં તો એ ધંધો જ બે જાય. મને ક્યારેક મળે, મને કે હું કઠણાઈ એ છે, મેં કીધું ભાઈ પ્રભુ જાણે હવે આમાં તો સમજીને હું પડે. મને કે હું જે કારખાનામાં જાઉં એ કારખાનું બંધી જાય, મને કે ભાઈ હવે આ તો બધું પરમાત્માના હાથમાં છે. કે પછી એના ઘરમાં એક પછી એક માણસ થાકતા ગયા, સમજ્યા? થાકે પછી ઉદાસ રે, મોઢું ચડાવીને ફરે, ઘરમાં કોક કઈક કે છે વડકું કરે. કાલે એક વ્યક્તિ થાકી, પછી બીજી વ્યક્તિ થાકી, પછી ત્રીજી થાકી, ચાર ચાર છે. હજી ચાર ને આનંદ છે, ભગવાન છે. પછી થાકવામાં પાંચ ભળ્યા, સો ભળ્યા, હાથ થઈ ગયા, પછી ઘરમાં એક વ્યક્તિ એવી રહી કે રામૈયાની રીત છે રૂડી. પછી કે તમારા ઘરમાં એક જણ છે, એ એમ કે છે કે ભગવાન આપણે ન બગાડે, બહુ સારું જ કરે. ભગવાનનો વિશ્વાસ રાખો, ભગવાનને ભરોસે રહ્યો, ભગવાનની માથે પડો, ભગવાન સારું કરશે. એ કરતા હરતા જ માત્ર નથી, એ હિત કરતા છે. અને એ જે કરે તે હસ્તે મોઢે માન્ય રાખવું, એ તો એનો નિશ્ચયનો વિશ્વાસ છે. એનું નામ જ કહેવાય વિશ્વાસ ને નિશ્ચય. તો ઘરમાં સાત વ્યક્તિઓ થાકી ગઈ, એકને આનંદ રહ્યો, એનું કારણ તમે જાણ્યું? એને ભગવાનનો દ્રઢ વિશ્વાસ હતો કે એ આપણને કોઈ દી બુડાડે ને ચોક્કસ તારશે, ભલે દુઃખ દેવું એટલું દે પણ મરવા ન દે, એટલે એને આનંદ હતો. વાત આમ છે, ભગવાનનો જેને વિશ્વાસ નથી એ માણસ આધ્યાત્મિક માર્ગમાં હાલે જ નહીં. કેમ કે આધ્યાત્મિક માર્ગનો ઓક્સિજન જ વિશ્વાસ છે. અને સોઠવાસી ભક્તો બહુ વિશ્વાસી છે નર ના, ઘણું નહીં દાપણ ચતુરા, પણ નિશ્ચય પ્રભુનો પર્વત પ્રાય, ઘણું નહીં દાપણ ચતુરાઈ. આજ છે ને મારે ને તમારે છે ને આ વજન બહુ દેવાઈ ગયું છે દાપણ ચતુરાઈ. માણસ છે ને રોજ ઉઠીને યુક્તિ પ્રયુક્તિ કળા ક્યાં જ કરે, હખ જ નથી. સૌરવાસી ભક્તોમાં ઘણું નહીં દાપણ ચતુરાય, પણ લખી લે નિશ્ચય પ્રભુનો પર્વત પ્રાય. આ તો મહારાજ પોતે વાત કરે છે કે એનામાં દાપણ ચતુરાય જાજુ નથી, પણ મારો એવો હજર ભમ નિશ્ચય છે પર્વત જેવો, હલે નહી તમારે જરાય. સોરઠ ને આવા ભક્તો આ બધું વર્ણન એટલા માટે ગ્રંથોમાં છે કે આપણે આ તપાસતા જવાનું છે કે આપણામાં કેમ છે, આપણે પર્વત જેવો નીચે છે હજરબમ. એક ભગત છે, બિચારા બહુ બીમારી, બહુ બીમારી, ખોટું નહીં પણ. પછી એક દિવસ એને હરિભગત ડોક્ટર એને તપાસ કરતા ને તારે વાત કરી કે હે એ ભગત, ભગવાન હશે કે આવું કીધું. તારે પહેલે કીધું દાદા તમે આવું કેમ બોલો છો, નહી હોય. અરે પણ તમે તરી વર મંદિરનો કોઠારી પણ કર્યો, તમે પૂજા કરી, તમે તિલક ચાંદલો ગાજર જેવો કરીને આ તમે આ 70 વર્ષથી ગામમાં ફર્યા, તમે મોટી મોટી સત્સંગની વચનામૃતની સત્સંગી જીવન પાંચેય પ્રકરણ તમે વાંચ્યા, તમે કેટલું બધું પાયું ગાળી સાવીને પાણી પીધું, આ તમે આ તમે પણ ન હોય ભગવાન હોય છે આવું થઈ ગયું. હજી આપણે માંદા નથી પડ્યા એટલે ખબર ન પડે. દાદાજી નો ખાટલો થાય તો એમ થઈ જાય ભગવાન વિશે મુશ્કેલી છે. નિશ્ચય પ્રભુ નો પર આ સુખ નું મૂળ છે. નિશ્ચય જે છે ને એ સુખ નું મૂળ છે. એમાં જેટલી પોલ એટલું દુઃખ. એ દુઃખ હોહારવું રહે બીજે. સરસ વાત લખે છે,
જે દીના એને સ્વામી મળ્યા છે. સર્વે સંશય ટળ્યા છે. નિરુસ્થાન છે નર ને નારી. નિરુસ્થાન છે નર ને નારી. એક એક થી સમજણ ભારી. જે દીના એને સ્વામી મળ્યા છે.
રામાનંદ સ્વામી
સ્વામી મળ્યા એને સ્વામી મળ્યા છે.
જે દિવસથી આ સોરઠવાસી ભક્તોને ગુરુ રામાનંદ સ્વામી મળ્યા છે તે દિવસથી એના તમામ સંશય ટળી ગયા. કોઈ શંકા જ નહીં ભગવાન ને ભગવાનના સંતમાં કોઈ શંકા નહીં. નિરોસ્થાન કદી ઉત્થાન જ નહીં. બોલો જબરા ભાગ્યશાળી છે ને જે સંજોગ હોય તે. પણ ભાગ્યશાળી તો એને માનવા જ પડે ને. સોરઠના સત્સંગીને પ્રણામ તો કરવા જ પડે. ધન્ય હો જે દીના એને સ્વામી મળ્યા સંશય ગયા. નિરુસ્થાન એટલે કે અંદરથી કોઈ એવો ભાવ જ ઉઠે નહીં. ઉત્થાન જ થાય નહીં. ભગવાન સ્વામિનારાયણે વચનાવૃતમાં કહ્યું કે એક વાર આ લીમડાનું વૃક્ષ જોયું પછી ક્યારેય એમ ન થાય લીમડો વિશે. નિરુત્થાન પોતાની જે પરિસ્થિતિઓ બદલે છે પણ લીમડામાં કોઈ દીખીગડો ન દેખાય. બોલો એવું નથી કહેતા કે પોતાને કોઈ ભૂલ ન થાય, પોતામાં કોઈ ગુણ ન વ્યાપે, પોતામાં કોઈ કામ ક્રોધ લોભાદિક ન જણાય, એની પીડા ન થાય, ન હોય, કોઈ ધર્મ નિયમમાં ભંગ ન થાય, એવી કોઈ શરત કબૂલ નથી. પણ એટલું કબૂલ મંજૂર છે લીમડો એ લીમડો, એમાં કોઈ ઉત્થાન નહીં. સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. કાપી નાખો, મારી નાખો, જે કરવો એ કરો, એમાં કોઈ શંકા નહીં. એ પાક હજર બમ ઠેઠ જીવના તળિયા. પછી મહારાજ કે પોતાને વિશે કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, જે થાય તે. પણ સ્વામિનારાયણનું પૂછો તો કે એ તો ભગવાન છે સર્વોપરી ભગવાન. બીજી વાત જ નહીં તો તું એટલો બધો ક્રોધી કેમ? એ તો મારી ખામી છે. હે તું આવો કેમ? એ તો મારી ખામી છે. પણ મારા ભગવાન પ્રત્યે જો કઈ કીધું ખબરદાર. તું આવો લોભ્યો કેમ? એ તો મારી કસર છે. મારે લોભ ટાળવો જોઈએ, મારે આ સ્વભાવ ટાળવા જોઈએ, વાસના ટાળવી જોઈએ, કુટેવ ટાળવી જોઈએ. હું આમ લફાર શંકર જેવો છું, નથી સુધરી શક્યો. પણ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એ તો સર્વોપરી પરમાત્મા છે. બીજું બોલીશ આમના નિષ્ઠા કરે. એ તો લીમડો, એમાં ખીગડો બાવળીઓ વાત જ નહીં. બીજી મારામ જે કેવું એ કહો, ખીગડો બાવળીઓ થોરીઓ બધું મારામ ખરું, પણ મારા પ્રભુમાં કાંઈ નહીં. એ તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે. એ તો પરબ્રહ્મ પુરુષોત્તમ સાકાર દિવ્ય સર્વ કરતા હરતા સર્વાધાર સર્વોપરી ભગવાન જ. આને કહેવાય નિરુસ્થાન નિશ્ચય. જો સહેજે એમ થાય શેક નહીં ગયા મરી ગયા નાઈ નાખ્યું મહારાજે કીધું વચનામૃતમાં કે ભગવાનના ચરિત્ર મનુષ્ય ચરિત્રમાં જો સહેજે શંકા છી જાય તો ભજન ભક્તિ કરી કરીને પૂર્ણિમાની રાત્રિ જેવો થયો હોય ને અને થોડીક કોઈ જો શંકા થઈ જાય તરત અમાવાસ્ય જેવો થઈ જાય એમ કીધું. તરત એટલી બધી જબ્બર અસર બતાવી તો તરત અમાવાસ્ય થઈ જાય. ને મહારાજ કે ભગવાનની આજ્ઞા લોપી હોય ને તો પ્રાર્થના કરી છૂટાય, પણ નીચેમાં ખામી રહી હોય તો એમાં છૂટાય નહીં. પ્રાપ્તિ ફેર જ રહે એવી એ વાત છે. નિરુસ્થાન નિશ્ચય છે, નિરુસ્થાન લગ્ન નારી એક એક થી સમજણે ભારી છે. મહારાજ કહે છે આવા છે ભક્તો, યો આમ વખાણ કરે છે.
એવા જન થોડા મળે જો તે,
આવા થોડાક જ હોય રાજા
મળે જો તે, જેને મારા રામાનંદ પોતે, ત્યારે જન કહે સત્ય મહારાજ.
એમ ભગવાન શ્રી હરિએ સૌરાષ્ટ્રવાસીના ખૂબ વખાણ કર્યા. આ બધી વાત થઈ સાંભળી બહુ રાજી થયા. આ ભગવાન શ્રી હરિ પંચાળા જઈને ગઢડામાં આવ્યા ને વાત થઈ વાલા ભક્તો, પંચાળાના હરિભક્તનો ભક્ત ચિંતામણીમાં સ્વામીએ નામો લખ્યા ભક્તોના, એમાં થોડોક પરિચય આપ્યો છે, એ સાંભળવા જેવો છે. ધન પવિત્ર ગામ પંચાળું, જ્યાં હરિજન છે દયાળુ, ક્ષત્રિય કુળ આભૂષણ અતિ, ભક્ત એકાંતિક મહામતિ, હેમંત સિંઘ ને અનુપ સિંઘ, ભક્ત ભૂષણ અતિ અનગ. આ બે ભાઈ છે સગા ભાઈ, એમના પિતાનું નામ છે મનુભા, એમના બાપાનું નામ છે હઠીસિંહ. હઠીસિંહ ને બે દીકરા, એક મનુભા અને બીજા સુજાનસિંહ, સુજાભાઈ. હવે આ હઠીસિંહ ને એ લોકોએ પોતાના બાહુબળથી પંચાળા, જમનાવડ અને શોભાવડના આ બધા ગામ મુસ્લિમ શાસક વખતે પોતે જીતીને કબજે કરેલા, રાજ્ય થાપેલા. મૂળ આ બધા ક્ષત્રિય રાજપૂતો, મૂળરાજ સોલંકી, જયસિંહ સોલંકીના વંશના. અને એ લોકો પંચાળામાં રાજ કરતા હતા. મનોભાના પત્ની નામ ગંગાબા અને એને સંતાનમાં ત્રણ, એક હેમંતસિંહ, અદીબા અને પછી અનુપસિંહ એટલે ગગોભાઈ, હેમંતસિંહ એટલે ઝીણોભાઈ. ઝીણાભાઈને સંસ્કૃતમાં હેમંતસિંહ તરીકે લખ્યા છે અને ગગાભાઈને સંસ્કૃતમાં અનુપસિંહ તરીકે લખ્યા છે. ઝીણોભાઈ, અદીબા ને ગગોભાઈ આ ત્રણ દીકરા. સુજાનસિંહને એક દીકરો હતો સુરસિંહ એનું નામ, અને આમ એને દાદો ભાઈ આપણા ગ્રંથમાં મોટે ભાગે લખ્યા છે. અને એક દીકરી હતી
એને મોટી માં કહેતા. આ લોકો જમનાવડ નું રાજ કરતા અને આ પંચાલાનું. પણ આ મોટી બા છે ને, જે દાદાભાઈની બેન, એ મોટે ભાગે પંચાલા ઝીણાભાઈ ભેળા રહેતા. પછી ભૂપતસિંહ, નવલસિંહ કઈ આ બધા એના ભાયાતો છે. પછી બાદર, નાથો, મેર, બાઈ ગંગા માતે નિર્મળ હરિજન એવા જેવા ગંગા જળ, એટલે ઝીણાભાઈ ના બા. અધીબા, મોટીબા, નાની બાય, મોટા મુક્ત ક્ષત્રિય કુળ માં. અધીબા એટલે ઝીણાભાઈ ના બેન, મોટીબા એટલે દાદાભાઈ ના બેન, અને નાની બાઈ એટલે ઝીણાભાઈ ના ભાઈ ગંગાભાઈ ના ધર્મપત્ની નાની બાઈ. મોટા મુક્ત ક્ષત્રિય કુળ માં, આને મોટા મુક્ત લખ્યા. થઈ ગઈ જેણે પ્રભુ પધરાવી ઘેર કરી સંત સેવા રૂડી પહેર. નિષ્ણાત સ્વામીની કલમ છે. જેણે પ્રભુ પધરાવી ઘેર કરી સંત સેવા રૂડી પહેર.
રૂડી પહેર સાધુની સેવા કરી માટે આ મહા બધા મુક્તો હતા. બીજા ભક્ત પાસે વસે બહુ, કહું નામ તેના સુણો સૌ. બીજા ભક્તોના નામ દે છે, પણ ઝીણાભાઈના પત્ની ઝવેરબા હતા એનું નિષ્કળાન સામે નામ ન લખ્યું નામાવલીમાં.
તેણીને લખીને મુક્ત કયા, તેણી મુક્ત હતા. ઝીણાભાઈના પત્ની ઝવેરબા હતા એનું નામ લખ્યું નથી. શંકા કુશંકા થાય કે ગગાભાઈના પત્નીનું નામ નાની બાઈનું લખ્યું, બેન અદીબા, માં ગંગામાં, ઝવેરબા કેમ રહી ગયા? ઝીણાભાઈના ઘરવાળા કેમ રહી ગયા? બહુ એવા ભગત નહોતા. સ્વામી નહીં ગીમું ન લખ્યું. ભગત હતા પણ ઝીણાભાઈને જોઈએ એવો સાથ અને શાંતિ એના તરફથી નહોતી. નિષ્ફળાન સ્વામી આ વાત જાણતા હોય સ્વામી ઉડાડી દીધા. નહીતર પંચાલાના હરિભગત લખે તો ઝીણાભાઈ નું નામ લખે ને એના ધર્મપત્ની રહી જાય એવું કોઈ બને નહીં. ખ્યાલ આવ્યો? પછી બીજા ભક્ત પંચાલામાં બીજ લાડકીને રૂપમાં, જેની કહી ન જાય મોટાય. આ બ્રાહ્મણ હતા ભાઈઓ, બહુ ભગત હતા. એને બહુ મહારાજને ફાવ કરી જમ્યો. ઓજો રાઘવ ગોપાલદાસ, ભજી હરિ તજી જગ આશ, ઠક્કર ઉકો મકન જયરામ, એ આદિ જે પંચાળે ગામ. આ બધા પંચાળાના ભક્ત. ભક્ત અમીર ખોડો કુંભાર બાઈ કાનું સૂત્રે જ મોજા. પીતાંબર કડિયા અને એમના ઘરના કાનુભાઈ આ સૂત્રે જ ના છે. એને ચાર દીકરા, સમજાણું? અમીર ખોડો, દેવો અને પ્રેમો. બાલા ગામની ડોશીના બે છોકરા ભગવાનને દાનમાં દીધા એ વાત કરે છે ને, એ મૂળ સૂત્રે જ ગામના પિતાંબરભાઈના દીકરા. કાનુ ડોશીએ ચાર માંથી બે દીકરા આપ્યા, પ્રેમન દેવો, પ્રસાદાનંદ સ્વામી અને દહરાનંદ સ્વામી, જેના પ્રથમના 78માં બે નો પ્રશ્ન છે. બે છોકરા ઘરે રહ્યા, અમીર અને ખોડો. એ આ પંચાળાની બાજુમાં છે એટલે એનું નામ અહીં લખ્યું છે. આ સર્વે ભગવાનના ભક્ત ખરા, પરંતુ એમાં ઝીણાભાઈ તો ઝીણાભાઈ, મહારાજની માળાના મણકામાં આવે એવા મહાન ભગત હતા. અને ઝીણાભાઈને લઈને જે આખું એટલું બધું લીલું હતું, અને એટલા માટે ગોપાલ સ્વામીએ જે મહાપૂજા લખી તે મહાપૂજાનો ભક્તો હરિભક્તોના જ્યારે નામ લખ્યા ત્યારે બીજે જ નંબરે હેમંત સિંહાઈ નમઃ એમ લખ્યું. પહેલું દાદા ખાતેનું લખ્યું. આ મંત્ર દ્વારા ગોપાલ સ્વામીએ બીજા જ નંબરે ઝીણાભાઈને મહાપૂજામાં સ્થાન આપ્યું છે. એનું સમર્પણ, એનો પ્રેમ આપણને સૂચિત કરે છે કે ભક્ત કેટલા મહાન છે. અને સર્વમંગલ સ્તોત્રમાં સતાનંદ સ્વામીએ પણ હેમંતસિંહને યાદ કર્યા છે. શ્રી હેમંતાર્ચા સ્તુતિ પ્રિયાય નમઃ.
આમ ભગવાન સ્વામિનારાયણે નમન કર્યા કે હેમંતની એટલે કે ઝીણાભાઈની પૂજા અને સ્તુતિ જેમને બહુ પ્રિય હતી એવા ભગવાન સ્વામિનારાયણને વંદન કર્યું. આમ સતાનંદ સ્વામીએ સર્વમંગલ સ્તોત્ર લખ્યું, એમાં એક મંત્ર હેમંતસિંહના નામવાળો લખ્યો. આ પણ ઝીણાભાઈની વડાઈને સૂચવે છે. રઘુવીરજી મહારાજે આના ઉપર ભાષ્ય કર્યું તો હેમંત સિંહ નૃપસ્ય અર્ચા સ્તુતિ મહાપૂજન સ્તોત્રાભ્યાસ પ્રીત તદ ભાવાતિશય દર્શનેન અતિ પ્રસન્ન ઇતિ આમ ભાષ્ય લખ્યું. એ હેમંતસિંહ જ્યારે પૂજા કરતા બહુ ભાવ વિભોર થઈ ગયા અને એ જ સ્તુતિ કરતા એ સ્તુતિમાં એટલો બધો સરસ ભાવ લાવતા અને ભગવાન એના એ રીતે વખાણ કરતા કે પૂજા એટલે ઝીણાભાઈ, સ્તુતિ એટલે એની, એને સ્તુતિ કરતા આવડે એવું કોઈ ન આવડે. માટે ઝીણાભાઈ માટે આવું બધા લેખકોની કલમે લખાણું છે. વૈષ્ણવાનંદ સ્વામીએ એક ગ્રંથ લખ્યો છે, એનું નામ છે હરિલીલા સિંધુ રત્ન. એમાં ઝીણાભાઈ માટે એક દોહો લખ્યો છે, બહુ સરસ. હેમંત સિંહ હે નામ શુભ અન પ્રેમી ભક્ત પ્રમાણ પલન તજત પ્રભુ પલક સે પ્રગટ સ્વરૂપ પીછાણ. અરે હેમંત સિંહ હે નામ શુભન પ્રેમી ભક્ત પ્રમાણ પલન તજત પ્રભુ પલક સે પ્રગટ સ્વરૂપ પીછાણ. હેમંતસિંહ પ્રેમી, એના માટે પ્રેમી લખ્યું અને કહ્યું એક પળ પણ એ ભગવાનને ભૂલતા નહીં, એક પળ પણ નહીં, પોતાની આંખમાંથી પ્રભુને એક પળ ન જવા દે. અને એ પ્રગટ સ્વરૂપ પીછાણ, પ્રગટ પરમાત્મા મનુષ્યાકાર ભગવાન સ્વામિનારાયણને એવા એને ઓળખ્યા, એવા ઓળખ્યા અને એવી વૃત્તિઓ ભગવાન શ્રીહરિમાં લગાડી કે એક પળ ઝીણોભાઈ ભગવાન ભૂલતા નહીં. આનું નામ ભગત. પહેલા વચનામૃતમાં કહ્યું કે અઘરામ અઘરું ભગવાનના સ્વરૂપને અખંડ યાદ રાખવું તે અઘરામ અઘરું. ઘડીકમાં ભૂલી જવાય, ક્યાંય મન વયું જાય, માળા ફેરવતા હોય તોય ન રે, ધ્યાન કરતા હોય તોય ન રે, અમથા તો ભગવાન ક્યાંથી યાદીમાં રહે. કેવા હશે આ ભક્તો કે જે પળ ભગવાનને ભૂલતા નહોતા. લ્યો નિસ્વાન સ્વામીની કલમે સાંભળી લઈએ જો. એક સોરઠ દેશ માં જન આગળ છતા એક સોરઠ દેશ માં માણસ છે, નામ હે મંત સિંહ પાવન.
સંકોચ
પણ ભૂલે નહીં પ્રભુજી ને પળ. એ વાત જયારે આવે ને ત્યારે એમ થાય કે આપણે તો હરિસ્મૃતિ માં મોટા ગાબડા પડે છે. ભગવાન તો પળ ની ક્યાં વાત કરો, વારો વારો ભૂલે છે. બોલો, તમે તો હરિભગત છો, તમારે તો સંસારના અનેક કામો હોય તમે ભૂલી જાઓ. અમે તો સાધુ થયા છીએ ને, ભગવાન સંભાળવાનું કામ બહુ કઠણ છે. એ તો વળી વસ્તુ જુદી છે. વચનાવ્રતમાં ટાઢા ટોંટ માર્યા, સમજ્યા કે સાધુ તો નિવૃત્તિ માર્ગ ને અનુસરે, એ તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે એટલે હા નિવૃત્તિ અમારે કાંઈ કામ જ ન હોય. સમજાણું, અમારા મોબાઈલ આવે એટલે તમારે ન આવે. તમારે તો પછી આઠ દસ પંદર વીસ હગા હોય, અમારે તો આ 500-2000 હરિભગત હગા એટલે બહુ ફોન કરે ને એટલે અમારે તો હાવ નિવૃત્તિ. બોલો, અમે દીકરા દીકરો એવો છે નામ પાડવાનું છે. ક્યાં કરવી કહો, અમે ગાડી લીધી છે તે જરા પ્રસાદી કરવાની છે, હવે એ દુકાને જરા ઉદઘાટન કરી દેવાનું છે. હાવ નિવૃત્તિ નહીં અમારે, નવું મકાન થઈ ગયું છે, થાલ કરી દેવો પડે છે, પધરા મળી ગયો પતી ગયું એટલે અમારે અખંડ વૃત્તિ રે. તમારે પ્રવૃત્તિ એટલે તમારે ન રહે. સરસ ક્યાં ગી તો મને કીધું, ઓલા કાશીદાસ ને, કાશીદાસ કાશીદાસ કે મહારાજ આ સાધુ તો નિવૃત્તિ માર્ગ અનુસર્યા છે, એ તો ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે. આવ પણ રસ અને કેમ સમજવું, અનેક પ્રકારની વિષમણા એમાં એને કેમ કે પછી મહારાજ કે ભાઈ એમને બળ રાખવું, આવા ભગવાન મળ્યા સંતો મળ્યા બેડો પાક. પણ ઘાસીદાસે અમને તાટો ટોન માર્યો, જો સમજી તો. હા, આમ તો બધા હરિભગત અમને તો ટોન જ મારતા હોય છે. જોજે આમાંથી એકાદાન ઊભો કરો પ્રવચન કરે એટલે તરત બોલશે બ્રહ્મનિષ્ઠ સંતો. હવે હું નિષ્ઠ હોય એ તો અમે જાણી, પહેલો ટોન ઠપકારે છે. ઓ અહીંયા મસરા કરડે ત્યાં હોય હોય થતું હોય, એમાં બ્રહ્મનિષ્ઠ ની ક્યાં. હા પછી તમારી આગળ હાવ પેટ છૂટી વાત કરી, પહેલો ટોન માં બ્રહ્મ. હા તો શું કે ખબર છે, અખંડ ભગવાન ના ધારક. શાના ધારક હોય તો હવે મારી કઈ કહેવાય એવું નથી, ભગવાન ના ધારક ખરું ને એમ છે. બધું શું આવા લખે છે, ભૂલે નહીં પ્રભુજી ને પળ. એક પળ ભગવાન ને ભૂલતા નહીં. આ તો આ બધું કરી ચુક્યા આપણે, બાકી છે નિજ ઘેર પ્રભુ પધરાવે, ભૂતા શનિ ની એને લીલા કરાવે. પંચાળામાં ભગવાન સ્વામિનારાયણ બે ઉતાશની કરી છે. અતિ હેતે કરાયો સમયો, તે તો મુખ થી ન જાય કયો. સર્વ રીતે રાજી કરી રાજ, શબ્દ પ્રયોગ જોજો, સર્વ રીતે રાજી કરી મહારાજ, જીના ભાઈએ કરી લીધું છે પોતાનું કાજ. નિષ્ણાંત સ્વામી કે સર્વ રીતે રાજી એટલે કે એક રીતે બે રીતે નહીં, રાજી કર્યાની કોઈ રીત બાકી નથી રાખી. હા સાધુની સેવા કરે ભગવાન રાજી થાય તી કર્યું. બોલો, પૂજા વેલા ઉઠીને કરે ભગવાન રાજી થાય તી કર્યું, દંડોટ કરે ભગવાન રાજી થાય તે કર્યું, તપ કરે ભગવાન રાજી થાય તે કર્યું. હા સર્વ રીતે રાજી કર્યા, એમ રીતો કેટલી છે ભગવાનને રાજી કરવાની, એ બધી રીતે રાજી કર્યા. જબરું લખે છે આપણે કઈ કઈ રીતે રાજી કર્યા છે, ઈ ગયો ને ભેગું પાછું એ રાખવું પડશે કઈ કઈ રીતે ગુરાજી ગીર્યા તપાસવું તો પડે.
જ્યારે સર્વ કાજ સુધાર્યું અને 42 વર્ષની ઉંમરે ધામમાં વી ગઈ. 42 વર્ષે એને એમ થઈ ગયું કે મનુષ્ય જન્મ ધરીને જે કરવું ઘટે બધું મેં કરી લીધું છે, કાંઈ મારે બાકી નથી. 42 વર્ષ પૂરું કર્યું. બોલો એટલે ભજન સ્વામી એકદમ 30 વર્ષ પૂરું કર્યું. ફડાકો બોલે આપણે તો આ પછા પછા છીએ, આમાં તો બીજા નાના છે એનું તો વાત જુદી છે, પણ હજી ઘણું અધૂરું હોય એવું લાગે. એ તપાસતા હોય એને ઝાડ ધારાઓને તો કઈ ખબર જ ન પડે. સત્સંગ થાય છે, કુસંગ થાય છે, એની તો વાત જ છે.
બહુજનો ભ્રમણોત્તર લંભિતમ નર્તનમ સમવાપ્ય સુરેક્ષિતમ મતિમતામિદમેવ મતે ફલમ વિષયતઃ વિરતિશ્ચ હરોરતિઃ.
સત્સંગી જીવનમાં આ શ્લોક સુરતમાં બોલાણેલો છે, જેમ મેં ગાયો હતા. સુરતમાં ભગવાન સ્વામિનારાયણ જયારે આવ્યા ત્યારે ભાલચંદ્ર શેઠ ને મહારાજે આ વાત કરી હતી.
બહુ જનુર ભ્રમણોત્તર લંભિતમ, ભગવાન કહે છે કે હે સુરતવાસી ભક્તો, બહુ બહુ જન્મ મરણમાં ભમતા 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 પછી આ મનુષ્ય જન્મ મળ્યો. કેટલાય જન્મ લીધા પછી કહે છે,
આવો મનુષ્ય જન્મ પામીને કેવો મનુષ્ય જન્મ, તો કે સુરક્ષિતમ સુરક્ષિત દેવતાઓ જેને ઈચ્છે છે. સ્વર્ગવાસીઓના મનમાં એમ થાય છે કે એક વાર જો ભારત દેશમાં મનુષ્ય જન્મ મળે તો અક્ષરધામમાં જવાય એવું કરી લઈ આ હલવાઈ ગયે છે. આમ દેવતાઓ જેને ઈચ્છે છે એવો મનુષ્ય જન્મ પામીને બુદ્ધિવાળા પુરુષની બુદ્ધિનું એટલું જ ફળ છે. કેટલું, તો કે વિષયતઃ વિરતિ, વિષયમાંથી વિરામ પામવું, અને હરોરતિ ભગવાનમાં પ્રેમ કરવો, વિષયમાં વૈરાગ કરવો અને ભગવાનમાં પ્રેમ કરવો, બસ આટલું જ બુદ્ધિનું મનુષ્ય જન્મનું ફળ છે. ભગવાન સ્વામિનારાયણે એમ લખ્યું કે ગુણિનામ ગુણવત્તાયામ જ્ઞેયમ એતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો યથાયાંતિ વિલોપ્યતઃ. આ દુનિયામાં ગુણવાન આપણે હોઈએ, વિદ્યાધિક અનેક ગુણો હોય, પણ એનું ફળ, ગુણો તો બધા ઝાડવા છે ઝાડવા, એનું ફળ તો ભગવાનમાં હેત અને સાચા સંતનો યોગ, આટલું જ ફળ છે. તમે ઝાડવા તમારા ખેતરમાં હો આંબા નાખ્યા અને 25 વર્ષ પાલ્યા, હો માછી એક કેરી હાગઠી ન આવે તો એને શું કરવાનું. એમ આપણામાં હો ગુણ છે, બોલો ઇંગ્લિશ આવડે, વલ્યું આવડે, ફલાણા ઢીકડા વિનયને વિવેકને બધું છે, પણ ભગવાનમાં ઝીણાભાઈને જેવી ગાઢ પ્રીતિ નહીં, અને ઝીણાભાઈને સત્સંગ જેવો વાલો, સંતો જેવા વાલા, એવો સંતો વાલા નહીં. શું કરવાનું ભાઈ, એને કરવાનું જ્ઞેયમ એતત પરમ ફલ, ફળ નથી લ્યો, ફળ વિના નો કરવાનું. ઘણા નથી કેતા કે એને તો આટલી સ્ત્રીઓ કરી તોય દીકરો નથી, ચિત્ર કે તો એ કરોડ કરી, બોલો
એમ ઘણાને ગુણનો પાર નહીં, પણ તોય ભગવાનમાં સંતો ભેદ નહીં, લેવાનું શું કરવાનું. મહારાજ કે નારદજી જેવો ગુણવાન હોય પણ જો એને ભગવાનમાં ભક્તિ ન હોય તો અમને રાખ્યાના અનેક ઉપાયો કરે તો પણ અમે એને ઘેરે રહીએ નહીં, એની પાસે રહીએ નહીં, એમ ત્યાં જઈ નહીં. એનામાં નારદજી જેટલા ગુણો હોય તોય નહીં કે અમને વાલી ભક્તિ. જેને ભગવાનને ભગવાનના સંતો ભક્તો બહુ ગમે છે, બહુ વાલા છે, એ માણસ બહુ મહાન છે. બાકી તો ગમે એવો રૂપિયા વાળો હોય, ગમે એવો મહાન હોય, દુનિયામાં નામ એનું આમ લોકો એક એક જાણતા હોય, એવો એના વખાણ કરતા હોય, ડાયો હોય, પણ એને ભગવાનને ભગવાનના ભક્તોમાં હેત નથી તો ભગવાન કે મને ન ગમે. સ્વામિનારાયણ ભગવાનની નજરમાં એ માણસ આવ નકામો, દુનિયા ભલે ને એની વાહ વાહ કરતી હોય. આખી વાત એમ છે. માટે બે જવાનું કરવાનું છે, વિષયમાં વૈરાગ્ય ને ભગવાનમાં પ્રેમ. બોલો. હરિ કૃષ્ણ ચરિત્રામૃત સાગરમાં તરંગ 83 માં સ્વામી માધવદાસજી એક સરસ વાત લખી. આ નંદ સંતની પંક્તિના સાધુ છે. જયારે નંદ સંતો માંથી દાસ પંક્તિના સંત બનાવ્યા ને ત્યારે માધવદાસ નું પેલું માધવાનંદ માંથી માધવદાસ નામ કર્યું મહારાજે, દાસ પંક્તિ શરૂ કરી. એ ભગવાનની સાથે રહેલા, એને સરસ ગ્રંથ લખ્યો છે. એને જીણાભાઈ વિશે થોડુંક લખ્યું છે, સાંભળવા જેવું છે.
જીનો ભાઈ ભારે ભક્ત થયા,
જીણાભાઈ તને સાક્ષાત. સ્વામી કહે છે કે એક વાર મને યાદ છે, મહારાજે જીણાભાઈ ની વાત કરી હતી. ગામ પંચાળું ઉજળ કહેવાતું તેથી સ્વામી એ કરી હતી વાતું. ગામ પંચાળું એક દી ઉજળ કહેવાતું, શ્રીજી મહારાજ વાત કરે છે. પંચાળું ઉજળ કહેવાતું તેથી સ્વામીએ વાતો કરી હતી કે પંચાળાની વાયુ પાછળ કહીતી નાજા ભક્ત આગળ, પંચાળાની વાયુ પાછળ નાજા ભગત આગળ વાત કરી હતી. કહે છે ભારે એક ભક્ત કહેવાય વાસ કરશે આ પંચાળા માય. નાજો ભક્ત કહે ક્યારે એ થશે, સ્વામી કે આગે વાત વંચાશે. પછી મહારાજે કરી દયા અને ઝીણો ભાઈ ગામ પંચાળે થયા. માન ભરત અષાઢી સંવત, અષાઢી વર્ષ પ્રમાણે અત્યારે તો આપણે કાર્તિકી વર્ષ આવે, અષાઢી સંવત 1858 શ્રાવણ માસના રામાનંદ સ્વામી સાથે ભગવાન સર્વાવતારી સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા પ્રથમ વાર પંચાળે પધાર્યા હતા 1858 માં પહેલા વહેલા. અને એ વખતે ગામ ધણી ગળાસિયા મનુભા હતા અને એમના બે કુંવર જીણાભાઈ અને ગગાભાઈ બંનેને સાથે લઈ અને રામાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યા હતા 1858. તે દિવસે જીણાભાઈની ઉંમર 16 વર્ષની હતી અને એ યુવરાજ જીણાભાઈને શ્રીજી મહારાજને પગે લગાડ્યા હતા. આ જીણાભાઈનો અને સર્વાવતારી સ્વામિનારાયણનો પ્રથમ યોગ 1858. અને પછી તો મહારાજ લગભગ 18 વાર પંચાળે પધાર્યા અને 22 વાર મહારાજ જૂનાગઢ પધાર્યા. અને પછી સંવત 1858 માક્ષર સુદ 13 રોજ ફણેરીમાં રામાનંદ સ્વામીનો અક્ષરવાસ થયો અને રામાનંદ સ્વામીની 14મી સભા જ્યારે થઈ ત્યારે ભગવાન સ્વામિનારાયણે ગાદીએ બેઠા પછી સૌ પ્રથમ ત્યાં આખો સંપ્રદાય એટલે કે ઉદ્ધવ સંપ્રદાય રામાનંદ સ્વામીના આશ્રિતો મોટે ભાગે એકત્રિત થયા હતા. એમાં પોતાનું ધાર્મિક પ્રવચન આપ્યું હતું ગાદીએ બેઠા પછી પ્રથમ ખણેનીમાં. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણે એટલી જોરદાર સરસ વાતો કહી હતી અને ગુરુની ગાદીએ બેસીને પોતાના તમામ ગુરુ ભાઈના ચિત્ત પોતામાં આકર્ષિત કર્યા હતા. આનંદ આનંદ થઈ ગયો. અહીંયા આ વાત એટલા માટે કરીએ છીએ કે સૌ પ્રથમ જીણાભાઈને રામાનંદ સ્વામીની સાથે મહારાજ પંચાળે ગયા હતા ત્યારે દર્શન થયા, અને પછી જીણાભાઈ ફણેણીની રામાનંદ સ્વામીની 14મીની સભામાં આવ્યા હતા. અને એ વખતે એને મહારાજને જે સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણના પ્રારંભમાં 2 અધ્યાયમાં જે પ્રવચન છે એ સાંભળ્યું છે. જીણાભાઈને બહુ આનંદ થયો. બીજી વાત એ કે દૂર દેશથી ઝરણા પરણામાંથી આવેલા શીતળદાસ મોટી જમાત સાથે એ રામાનંદ સ્વામીના એ 14મી સભા વખતે ત્યાં આવ્યા અને ભગવાન સ્વામિનારાયણે શીતળદાસને સમાધિ કરાવી અને અક્ષરધામમાં મહારાજે શીતળદાસને એમ કહ્યું કે તમે એવો સંકલ્પ કરો કે આજથી પૂર્વે જે કોઈ અવતાર થયા તે જો પુરુષોત્તમ હોય તો મને આ જેટલા મુક્તો છે એટલા રૂપ ધરતા આવડે અને એક સાથે હું બધાની પૂજા કરું. તો શીતળદાસે એક એકના નામ લઈને સંકલ્પ કર્યો પણ એ થયું નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા કે હવે તમે અમારું નામ લઈને સંકલ્પ કરો કે આ સહજાનંદ સ્વામી પ્રગટ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી સર્વનું કારણ અંતિમ પરમ સત્ય પૂર્ણ પુરુષોત્તમ હોય તો જેટલા મુક્તો છે એટલા રૂપે હું થાવ અને બધાની એક કાળાવચ્છિન્ન પૂજા કરું. ત્યારે શીતળદાસે એ સંકલ્પ કર્યો અને એ જ વખતે એના અનેક રૂપ થયા અને એમણે એક સાથે અક્ષરધામના તમામ મુક્તોની પૂજા કરી. આનંદનો કોઈ પાર નહીં. પછી સમાધિમાંથી જાગ્યા, ભગવાન સ્વામિનારાયણના પગમાં પડ્યા. ત્યારે સહજાનંદ સ્વામીની 20 વર્ષની ઉંમર હતી અને એમણે ઝરણા પરણાના શીતળદાસજીને સંત બનાવ્યા, વ્યાપકાનંદ સ્વામી નામ પાડ્યું, જે મહાન સંત બન્યા. અને ત્યારે ત્યાં જે કોઈ ઉપસ્થિત થયા હતા લગભગ રામાનંદ સ્વામીના ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતો મોટી સંખ્યામાં ત્યાં હાજર થયા હતા અને એમણે 20 વર્ષીય રામાનંદજીના ઉત્તરાધિકારી ગાદીપતિ સહજાનંદ સ્વામીને પ્રાર્થના કરી હતી કે અમને તમે આ શીતળદાસને જે કાંઈ બતાવ્યું ને જે કાંઈ આ સભામાં કહે છે એ સાંભળીને આશ્ચર્ય ખૂબ થાય છે તો અમને એવું બતાવીને અમારી શંકાનું નિરાકરણ કરો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું તો તમે બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો. સ્વામિનારાયણ પહેલું વહેલું એમ સાંભળ્યું ત્યાં મહામંત્ર પ્રગટ થયો. જ્યારે એ સભાએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યું આખી સભાને સમાધિ થઈ. વ્યાપકાનંદ સ્વામીને જે અનુભૂતિ થઈ કે આ સહજાનંદ સ્વામી સર્વોપરી પરમાત્મા છે, અક્ષરધામમાં રામાનંદ સ્વામીને મહારાજે પોતાની સેવાઓ બતાવ્યા, સર્વ અવતારોને પોતાની સ્તુતિ કરતા બતાડ્યા, અતિ દિવ્ય ઐશ્વર્યનો પ્રતાપ બતાડ્યો, ત્યારે ઈ સભામાં ઉપસ્થિત તમામ નરનારીઓને રામાનંદ સ્વામીની ગાદી માથે બેઠેલા રામાનંદ સ્વામીના 20 વર્ષીય શિષ્ય સહજાનંદ સ્વામીમાં સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ મનુષ્યાકાર પ્રગટ ભગવાનનો નિશ્ચય થયો. ત્યારે જીણાભાઈ એમાં હતા, એને ત્યારથી આ નિશ્ચય થયો. સૌ પ્રથમ એના બાપુજી અરે એમણે દર્શન કર્યા ત્યારે તો મોટા સંતનો ભાવ હતો, પણ આ સાક્ષાત ભગવાન છે એવો ભાવ નહોતો. એ હવે થયો અને તે દિવસની નિષ્ઠા થઈ નિષ્ઠામાં ક્યારે કાંકરી ખરી નથી મરતા હતી, બસ એ જ નિષ્ઠામય ધર્મ. માત્ર 42 વર્ષનું ટૂંકું જીવન જીવ્યું. આ કથા સમજવા જોઈએ. ભાગ્યશાળી હોય તો ભગવાન મળે, ભગવાનનો નિશ્ચય થાય. હવે વિક્રમ સંવત 1858 ના પોષ સુધી 14 ભગવાન સ્વામિનારાયણ બીજી વાર પંચાવત રહ્યા છે, અને પછી રોકાય બીજે દિવસે પોષી પૂનમે ભગવાન શિયરી નીકળ્યા છે. 2 રહ્યા, અને એક વાર ભગવાન સ્વામિનારાયણ પંચાળે પધાર્યા અને જીણાભાઈના દરબાર ગઢમાં ઉતર્યા છે. અને મહારાજે જીણાભાઈના બા ગંગા માને એવું કહ્યું કે અમને ભોગ બહુ લાગી છે, એટલે અમને જમવા આપો. ત્યારે ગંગામાં તો મહારાજ થોડી વાર ખમો, હું બનાવી દઉં. ત્યારે મહારાજ કહે, ડોશીમા અમારે ખમાય એવું નથી, અમે તમને ઝટ બનાવી દઉં, જે હાજર હોય તે લાવ. મા કે પણ આ તમને ખાવા ન દે, અમારે જે હાજર છે એ. ત્યારે મહારાજ એવું બોલ્યા કે અમારે વાસ્તે નવા થાળ કરો તો અમારા સમ. થોડું હિન્દી ભાષા, થોડું ગુજરાતી. અમારા વાસ્તે નવા થાળ કરો તો અમારા સમ. હિન્દુસ્તાનમાંથી આવ્યા છે પણ હજી બરાબર ગુજરાતી પકડાણી નથી. એટલે ગંગામાં પોતે જે જમતા, કાયમ પોતે જે ખાતા, એ ખોરી જાયનો ટાઢો રોટલો અને ગાજરનું ઓથાણું અને દૂધની તાહણી ભરીને મહારાજને જમવા બેહાડ્યા. આવું મહારાજ જન્મ ફરી જાય ગાજરાનું ઓથાણું. ભાવ ભૂખ્યા ભગવાન આ રીતે જમવા લાગ્યા. મહારાજ જમી રહ્યા, પછી મહારાજ બેઠા. ઝીણાભાઈ આવ્યા અને મહારાજને કહ્યું, હે મહારાજ, તમે આવો જીમ્યા, આ અમારા દુબળાનું તમને ગળે છે ઉતરે. આમ બોલતા જ એમની આંખમાં આંસુ એવા લાગ્યા કે મહારાજ આવું આવું તમને ગળે છે ઉતરે, તમે તો અનંત બ્રહ્માંડના સ્વામી છો. ત્યારે મહારાજ ઝીણાભાઈને બહુ હેતથી વાત કરી કે ઝીણાભાઈ, સાચું કહેશો? આવું ખાવાનું કારણ શું તમારે? ઝીણોભાઈ કે, હે નાથ, મારા પિતા ધામમાં ગયા પછી અમે આપનો આશ્રય છે. મારા બાપુ રામાનંદ સ્વામીને ગુરુ માનતા, રામાનંદ સ્વામીને સત્સંગી ખરા મનોભાવ, અને મારી બા રામાનંદ સ્વામીના શિષ્ય, અમારા માતા પિતાના ગુરુ રામાનંદ સ્વામી. પણ પિતાજી ધામમાં ગયા પછી રામાનંદ સ્વામીની ગાદીએ તમે આવ્યા, એટલે અમારી બા અને અમે હવે તમારો આશ્રય કર્યો, અમે તમને ભગવાન માનીએ છીએ. પણ પ્રભુ, તમારો આશ્રય કર્યો, તમારા નિયમ ધર્મ પાળીએ છીએ, ત્યારથી હવે અમે બીજાને દુખવતા ડરીએ છીએ. વળી અમે ગરાશા એટલે જાતે ખેડ ખાય નહીં, તેથી આજુબાજુના રબારી આહાર ભરવાડો એને અમે ખેતી કરવા રાખ્યા હોય. ગામધણી અમે જમીનો બધી એને ખેડ કરવા આપી હોય, પણ એ ભરવાડો અને બધાએ માથું કાઢી દે. અમે સત્સંગી એટલે થોડા એને દુખવતા બીએ, એટલે એ લોકો નિષ્ઠુર ને નકામા થઈ જાય, એટલે કે અમને ભાગ આપતા નથી, અને બળ જબરથી તે લોકો બધું લઈ જાય છે. તેને વારવાના અમે પ્રયત્નો કર્યા તો ઉલટાના વધુ વિફર્યા, ધાપ ધમકી અને રંજાડ વિશેષ એમણે ચાલુ કર્યા છે. આ વાત સાંભળીને ભગવાન શ્રી ઝીણાભાઈને સાંત્વન આપવા માંડ્યા. મહારાજજી, ઝીણાભાઈ, હવે ટૂંક સમયમાં બધું ઠીક થઈ જશે. એક કામ કરો, 300 કળશી અનાજ હમાય એવી એક કોઠી ખાલી કરો, જીનોભાઈ કે મહારાજ 300 પવલા દાણા મળતા નથી અને 300 કળશી હમાય એવી કોઠી ખાલી કરાવીને તમારે શું કામ છે? જીનોભાઈ હું કહું એમ કરું. સારું મહારાજ, પછી 300 કળશી અનાજ હમાય એવી કોઠી ખાલી કરે. મહારાજે એના ભાઈયા નવલસિંહને બોલાવ્યા અને સુખ સ્વામીને બોલાવ્યા અને સુખ સ્વામીને કહ્યું કે સુખ સ્વામી શું મહારાજ, તમે પોરબંદરમાં બાકર સાહેબ આવ્યા છે અને કાગળ લખો. ત્યારે જીણોભાઈ કે હે મહારાજ, સાહેબ આવ્યા ને તમને ખબર કેમ પડી? મહારાજ કે અમે ફણેણી હતા ને ત્યારે વ્યાપકાનંદ સ્વામીને સમાધિ કરાવીને અમે વિલાયત મોકલ્યા હતા. વિલાયત ઇંગ્લેન્ડ મોકલી. અમે એને કહ્યું કે તમે સમાધિ કરીને ઇંગ્લેન્ડ જાઓ અને ત્યાં સાહેબને યાદ કરજો. ત્યારે વ્યાપકાનંદ સ્વામી કે મહારાજ, મને ત્યાંની ભાષા ઇંગ્લિશ આવડે નહીં. ત્યારે મહારાજ કે તમારે વાત કરવાની થશે એટલે તમને ઇંગ્લિશ આવડી જાય. એ ઇંગ્લેન્ડનું ઇંગ્લિશ, અમેરિકાનું નહીં. એટલે વ્યાપકાનંદ સ્વામી સમાધિ કરી અને ઇંગ્લેન્ડ ગયા. એ વખતે સર માલ્કમની 16 વર્ષની ઉંમર હતી. બંગલામાં હોતો હતો એટલે વ્યાપકાનંદ સ્વામી ત્યાં ગયા અને ત્યાં જઈને એમને ઇંગ્લિશ ભાષામાં સર માલ્કમને કહ્યું કે તમને મહારાજે બદ્રિકા આશ્રમમાંથી અહીં મોકલ્યા છે. સર માલ્કમને કહ્યું છે અને હિન્દુસ્તાનમાં કાઠિયાવાડનું રાજ દેવા મહારાજ તમને બોલાવે છે. ત્યારે સર માલ્કમ કે મારી ઉંમર નાની છે એટલે હું આવું તે ઠીક નહીં તો મહારાજની આજ્ઞા લોપે તો નહીં, પછી આવીશ. પણ અટાણે કહે છે હું 2000 સિપાહીઓ સાથે બાકર સાહેબને મોકલું એમ કહીને એને બાકર સાહેબને મોકલ્યા. તે વાત સમાધિમાંથી જાતી વ્યાપકાનંદ સ્વામીએ કહી એટલે મહારાજ કે અમને કહી. પછી પેલા બાકર સાહેબને મોકલ્યા નાથી બોટમાં, આગ બોટ. હવે આગ બોટ સમુદ્રમાં મહારાજ કહે છે કે બીજે રસ્તે ચડી ગઈ અને અમને અહીંયા ખબર પડી કે રસ્તો ભૂલ્યા છે. એટલે અમે સમાધિવાળા મૂળજી ભગતને કહ્યું કે તું સમાધિ કરીને જા અને બોલ્યા સમુદ્રમાં રસ્તો ભૂલ્યા છે અને સમુદ્રમાં હરખો રસ્તો બતાવ્યો. એટલે મૂળજી ભગત ગયા અને એમને સીધો રસ્તો બતાવ્યો અને એ અહીંયા પોરબંદર આવ્યા અને 2 દિવસ થયા છે ને એ બધાને અમારા સમાચાર પૂછપૂછ કરે છે કે અહીંયા સ્વામિનારાયણ કોણ છે. માટે એ પોરબંદરમાં આવેલા બાકર સાહેબ ઉપર સુખમુનિ તમે કાગળ લખો. પછી સુખમુનિએ કાગળ લખવા માંડ્યો, મહારાજ લખાવવા માંડ્યા. એમાં ઘણી વિગત મહારાજે લખાવી છે, જુદા જુદા પટાવી છે અને છેલ્લે પછી પંચાળાની વાત લખી કે પંચાળામાં આવી તકલીફ છે માટે તમે સહાય કરો. પત્ર લખાઈ ગઈ એટલે પછી નવલસંઘને આવ્યો. નવલસંઘને કહ્યું કે તું પોરબંદર જા. પછી નવલસંઘે પત્ર લઈ અને પોરબંદર ગયો અને બાકર સાહેબના માણસો હતા આમ ચોકીદાર, એને જઈને વાત કરી કે મારે સાહેબને મળવું છે. કે તમે કોણ છો? હું પંચાલથી આવું છું નવલસંઘ અને સ્વામિનારાયણ ભગવાને મને મોકલ્યો. એટલે પેલા માણસે જઈને અંદર કહ્યું કે સ્વામિનારાયણના કોઈક માણસ છે અને તમને મળવા માગે છે. એટલે બાકર સાહેબને યાદ આવ્યું એટલે તરત એના માણસને કીધું કે તો એ વ્યક્તિને ઘોડા સાથે આપણા તંબુમાં આવવા દો અને એની બધી વ્યવસ્થા કરો. અને સાહેબે એને અંદર એન્ટ્રી આપી. નવલસંઘ જઈને મળ્યા, મહારાજનો કાગળ હતો. સાહેબે એ કાગળ હાથ વાર માથે ચડાવ્યો અને પછી કહ્યું કે મહારાજ આમાં એવું લખે છે કે પંચાળામાં અમારા ભગતને આહિર ભરવાડો વગેરે દુઃખ દે છે તો 50 સિપાહી મોકલો પણ જો જરૂર હોય તો બધા સિપાઈ લઈ જાય. નવલસંઘ કે બધાય નહીં, એટલા બધાને ખવડાવવાનું કશું પછી જરૂર નહીં એટલા બધા. તો કે તો કેટલા? તો કે મહારાજે કીધું એટલે આપો 50. તોય પણ ભાકર સાહેબે 100 મોકલ્યા સિપાહી, અને એ 100 સિપાહી લઈ પોરબંદર થી નવલસિંહ પંચાળા, અને પંચાળાના પાદર માં આવી એ 100 જણાએ એક સાથે બંદૂકના ભડાકા કર્યા. એટલે જે લોકો ખળામાં આયર ભરવાડો બજાય અનાજના ઢગલા ઝીણાભાઈને નહોતા આપતા કર, એ બધા રબારી વગેરેની એટલી બધી બીક લાગી કે ન પૂછો વાત, ખળા મૂકીને ભાગ્યા ભાગ્યા. અને જ્યારે ભડાકા થયા ત્યારે મહારાજ ઝીણાભાઈના દરબારમાં હતા. મહારાજે ઝીણાભાઈને કહ્યું, ઝીણાભાઈ આ ભડાકા છે ને થયા જ્યારે કાંઈ જાણતા ન હોય. ઝીણુભાઈ કે આ નવલસંઘ ને પેલા સિપાહીઓ આવ્યા લાગે છે, જેમ વાત કરે છે ત્યાં તો નવલસંઘ અને બધા સિપાહીઓ આવીને મહારાજને પ્રણામ કર્યા અને બહુ રાજી થયા. અને પછી ઝીણુભાઈ અને મહારાજ બધાએ ખળામાં આવ્યા અને ત્યાં બધાએ અન્નના ઢગલા ભર્યા હતા, એ બધાએ ત્યાંથી માણસો આગળ વેવડાવી અને કોઠીઓમાં ભરાવ્યા. અને જે આ હીરો અમુક કંઈક આડા એવા લાગ્યા તેને અંગ્રેજ અમલદારોએ પકડી લીધા, થોડો ડારો આપ્યો. પછી એ લોકો છૂટવા માટે કરગરવા લાગ્યા ત્યારે અમલદારોએ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન કે તમને છોડીએ. પછી બધા સ્વામિનારાયણ ભગવાનના પગમાં પડ્યા કે અમે બધા સીધા હલશું અને જે કાંઈ અમારે આપવાનું હોય એ બધું ભરી દેશું, માટે અમને જવા દો. પછી મહારાજે કહ્યું કે એમની ભૂલીની માફી માગે માટે જવા દો. પછી એમ છોડી મૂક્યું. મહારાજે આવી રીતે એમને એનો ધર્મ સમજાવ્યો, કર્તવ્ય સમજાવ્યું અને અંગ્રેજોના હાથમાં છોડાવ્યા. પછી આવેલા પોલીસોને 5 દિવસ રોકી સારી પેઠે જમાડ્યા અને પછી રજા દીધી એટલે એ પોરબંદર ગયા. આ મુશ્કેલી સમયે ઝીણાભાઈની રક્ષા કરવા મહારાજે ઘણી વાર પાર્ષદોને પણ મોકલ્યો. આવી એમને બહુ મુશ્કેલીઓ આવતી, મહારાજ વારે વારે પાર્ષદો મોકલીને એમની રક્ષા કરાવતા. છેવટે સ્વયં શ્રી હરિએ આવી ઝીણાભાઈની રક્ષા કરી. પ્રભુની કરુણાથી આહીરો અને રબારીઓને પણ સત્સંગનો ગુણ આવ્યો. એમાંથી કોક કોક સત્સંગી થયા. બોલો. હરિ ભજવામાં આર અતિ ધન નારી ને દીકરા દેહ. બહુ સરસ લખ્યું. હરિ ભજવામાં આર અતિ અને ધન નારી દીકરા ને દેહ, માન મોટા એને આબરો કહુ કઠણ ઘાટી તે. ભગવાન ભજવામાં આ મોટા ડખા છે આટલા, એક ધન, બીજી નારી, ત્રીજા દીકરા અને ચોથો દેહ. આ કોઈની પ્રભુ ભજવા દે નહીં. અને પછી માન મોટા એને આબરું, આ લગભગ એક જ અર્થમાં છે. કહુ કઠણ ઘાટી તે હ, તેને સહજ માં જીત્યા એવા પુરુષ સત્સંગ સહી, હરિ પ્રતાપે વાત હોય શુદ્ધ સત્સંગ બીજે નહીં. આવા જે મહાન મોટી ઘાટી વાળા જે પ્રોબ્લેમ એને જેને હલ કર્યા એવા માણસો સત્સંગમાં છે કે જે બીજે નથી. અને કે છે હરિ પ્રતાપે જ સત્સંગમાં આવા માણસો છે, સાધન પ્રતાપે નહીં. હરિ ભજા બહુ હેત કરી, હરિ ભજા બહુ હેત કરી અને શુદ્ધ સત્સંગનો પક્ષ રાખ્યો, પત્નીનો ન રાખ્યો પક્ષ, સ્વામીને વાલા કર્યા સહી, ઝીણા ભાઈનો એ લક્ષ. આ માધવદાસે લખ્યું. શ્રીજીને વાલા કર્યા, આ ઝીણાભાઈનો લક્ષ કહે છે. એક અદ્ભુત ચરિત્ર છે, એટલા માટે એવું કહે છે કે પત્નીનો પક્ષ ન રહે. હકીકત વાત એવી છે, ભગવાન શ્રી હરિએ એક વાર પંચાળે પાળા મોકલ્યા હતા. એનું પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળામાં આ રીતે લખાણ છે. એવા અધમ ઉધારે આજ ધન ધન હો શ્રી મહારાજ, પરિપૂર્ણ કહેવાય કેમ જીના ભાઈ નો સાંભળ પ્રેમ કે મહાપ્રભુ એના પ્રેમ વશ રાખે જતન રાત દિવસ જીના ભાઈ નું રાત દિવસ મારા જતન કરે છે. એક સમયે ત્યાંની પ્રજા વળી કઈક ઉન્મત્ત થઈ પૂરો ભાગ આલે નહીં એટલે રાજનો વ્યવહાર ચાલે નહીં ખળામાં ભાગ લેવા જાય તો એના લોકો હામા થાય એટલે ભગવાન સ્વામિનારાયણે પંચાળે પાળા મોકલ્યા. તો પાર્ષદો ગયા જીનાભાઈ રાજી થયા. જીનાભાઈ રાજી થઈને દરબારમાં જે પોતાનો ઓરડો હતો ને એમાં પાળાઓને ઉતારો રોજ નવું કરીને જમાડે પોતાના નજીકના સગા હોય ને એમ એને હાચવે. આમ થોડા દી ગયા છે એમાં જીનાભાઈને કંઈક બારગામ જવાનું થયું અને ઝવેરબા ઘરે હતા એને આમ ભગવાનમાં હેત પણ પાળાને આવીને એમ કીધું યજ્ઞ ઝવેરભાઈ કે તમે બધા રાતે કીર્તન બોલો છો આમ તો અમે એમાં રાજી છીએ પણ અમારા જે મહેમાનો આવે ને એમને સત્સંગ ન હોય એને આપણી રીત ન ગમે એટલે એ લોકો આપણો ભાવ લે માટે તમે જો ડેલી ઉતારો રાખો ને તો સારું. પાળા એ પાછા સમજે નહીં અડધી રાતે ઢોલકા પકડાવે પછી કોક ને અભાવ થાય પાળાના ઉતારો ડેલી ગયો. ઝવેરબા કે જો અમે ટાણે ટાણે જમાડીશું તમને આમ તમે કઈ ખોટું ન લગાડતા સુણી પાળા રાજી થયા બહુ જય ડેલી ઉતર્યા હોઉં. અને એમાં જીણાભાઈ ઘેરે આવ્યા. ઘેરે આવતા મેં પાળાનો ઉતારો ડેલી જોયો એટલે જીણાભાઈ પાળાને પૂછ્યું કે તમારો ઉતારો અહીં કેમ. પાળા કે ચિંતા ન કરશો જીણાભાઈ બાઈ અમને અહીં મોકલ્યા છે. અને જીણાભાઈ નો મગજ ગયો ઊંડા ઉતરી ગયા. મનમાં વિચાર કરવા માંડ્યા કે ભગવાન શ્રી હરિ રાજી થઈને એમની સેવામાં અંગત સેવામાં રહેનારા પાર્ષદોને મારી સેવા કરવા માટે એનો ભગત જાણીને અને એ બાંધવાના કામમાં આમાં તો કોકના મોત થાય એવા જોખમી કામમાં ભગવાને પોતાના પ્યારા પાર્ષદને પંચાળે મોકલ્યા. આનાથી અંગત મારે બીજા હગા કોણ હોઈ શકે. આ ભગવાનના પાર્ષદોને અહીં દરબાર ગઢમાં નહીં રહેવાનું અને ડેલી આ મારી પત્ની સમજે છે. જીણાભાઈની આંખમાંથી દળ દળ આંસુ મને પડવા.
પોતે અંતરે વિચારવામાં
આવો વિચારો ભાગ્ય આવે
જ્યારે સેવામાં આવે નહીં કામ તો સિદ્ધને થાવું હેરાન તો સિદ્ધને સુખે ભજી લેવા ભગવાન
ત્યાગી થઈ જવું સાધુ
સુખે ભજી લેવા ભગવાન
હૃદયમાં વિચાર્યું કે ભગવાન ને ભગવાનના ભક્તોની સેવામાં જો આ કામ ના આવે દરબાર ગઢને આ બધું તો શા હારું આ સંસારનું કૂટણું કૂટવામાં હેરાન થવું સુખે ભગવાનનો ભજી લેવાય એમ વિચાર કરી અંતરમાં ઉતારી લીધું. ખાલી વિચાર નહીં કોઈને કીધું નહીં. પોતાનું હેમંતસિંહ નામ છે ને એ જાણે સાર્થક કરતા હોય એમ સંસાર છોડવાની હિંમત કરી અને કોઈને પૂછ્યા વગર ગઢડાનો માર્ગ લીધો. વહેલું આવે ગઢડા ગઢડે આવીને ભગવાન સ્વામિનારાયણને દંડવટ કર્યા. મહારાજ જોયું ઓ જીણાભાઈ મોઢું ઉદાસ દંડવટ કરે. મહારાજના પેટમાં ફાળ પડી. આ હજી હમણાં જ અહીંથી ગયા છે અને પાછા ફરી વાર કેમ આવ્યા શું કઈ ઝઘડો થયો છે ઘરમાં. મહારાજ કઈ બોલ્યા નહીં. મુક્તાનંદ સ્વામી પાસે બોલ્યા સ્વામી આ જીણાભાઈ શું કામ આવ્યા. મને વનમાં વહેમ પડે છે એક ડખો થયો લાગ્યો માટે સ્વામી તમે જરાક જાણી લઈ ગયો. આમ મહારાજ મુક્તાનંદ સ્વામી ભલામણ કરી, ત્યાં તો થાલની વેળા છે. મહારાજે ઝીણાભાઈને ભેળા લીધા, મહારાજ થાલ જીમ્યા, ઝીણાભાઈને પ્રસાદી આપી, પછી મહારાજ અક્ષર ઓડીમાં ગયા, ઝીણાભાઈ ઉતારે ગયા, પછી મુક્તાનંદ સ્વામી ઝીણાભાઈને મળવા ગયા. કેમ છો ઝીણાભાઈ, મજામાં? મજામાં છો. આ તમે હમણાં જ અહીંયા હતા ને પાછા ઘરે ગયા હતા ને પાછા કેમ તરત આમ પાછા આવ્યા? સ્વામી સાધુ થવું છે. સાધુ શી દેવું? સાધુ થવા આવ્યો છું. તમે મારા વતી મહારાજને વિનંતી કરો મને રાજી થઈને સાધુ કરે. પોતાની સામે સમજી ગયા છે કઈક ડખો આવ્યા સાધુ. પછી મુક્તાનંદ સ્વામી બારો બહાર મહારાજ પાસે ગયા. અક્ષર મહારાજ તો ઊંઘમાં હતા, સ્વામીને આવ્યા જાણીને ઉપાધિમાં ઊંઘમાં હતા, જપકીને મહારાજ જાગી ગયા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ એ તો સાધુ થવા આવ્યા છે. જોજો મહારાજ, આવા મોટા મોટાને જો સાધુ કરી નાખશો ને તો આ સત્સંગનું પછી રક્ષણ કોણ કરશે? માટે મારી વિનંતી છે, કર જોડીને કહું છું કે તમે એને સાધુ ન કરો. મહારાજ કે સ્વામી તમે એમને સમજાવો. શું સમજાવો? તો એવું કહો, તમે હમણાં આમનામ થોડા દિવસ રહ્યો પછી મહારાજ તમને દીક્ષા દેશે, અત્યારે એટલું કહો. તમે હા. પછી મુક્તાને સમજી ગયા. ઝીણાભાઈને કે ચિંતા ન કરતા, મહારાજારે વાત થઈ ગઈ છે, થોડાથી તમારે આમ પાળા તરીકે ટ્રેનિંગ લેવાની છે, પછી તમને દીક્ષા દઈ દે. બહુ હાર, બહુ પ્રેમી હતા, સમજ્યા? બહુ જાળવીને કામ કરવું પડતું ઝીણાભાઈ, બહુ જ પ્રેમી. પ્રેમી માણસને બહુ જાળવવા પડે, અકળાઈ બહુ જાય. આમ તો ઝીણાભાઈનું દેવરામ પ્રભાન પ્રભાશંકરના નામ જ્ઞાનના અંગમાં લખ્યા છે, પણ જીવન જોતા પ્રેમ વિશેષ જણાય છે. જ્ઞાન તો એ બારામાં કે ઘર સંસાર ને વૈરા છોકરામાં ક્યાંય હેત જ નહીં, એટલે એવા વૈરાગ ભાવમાં જ્ઞાન, પણ પ્રેમ બહુ દેખાય. જાળવીને આમ વાત કરી કે થોડા દી પછી તમને દીક્ષા દઈ દે, શાંતિ રાખો. આમ વાત કરી, એક દી ગયો, બે દી ગયા, ત્રણ દી ગયા, પાંચ દી ગયા ને તો હવારના પોરમાં દરબાર ગઢમાં એક વેલડું આવ્યું, સમજી ગયા ને? મહારાજે જોયું, આ વેલ આવી લ્યો. એમાં હતા ઝીણાભાઈના ઘરના ઝવેરબા, પંચાવાથી તાબડતો વહેવા. હેવલ દરબારે આમ વેરડું જોયું, દરબાર તો ખુશ થઈ ગયા, આવો આવો કોણ મહેમાન? ભગવાને પૂછ્યું, દરબાર આ કોણ મહેમાન આવ્યા? ત્યાં તો ઓજલમાંથી ઝવેરબા ઉતર્યા. તઈ હેભલ દરબારે કીધું કે મહારાજ બહુ રાજી થવા જેવું છે, પંચાળાથી બાજી આવ્યા છે. મહારાજ સારું, ભગવાન શ્રી એને વહેમ વધી ગયો કે આ બે જ બાજ્યા છે, એટલે જુદા જુદા આવ્યા હોય ને, નહીં તો બે ભેગા ન આવે એક રિક્ષા કરી તો ઊકો મન ને ઊકી વાહે આ બધી ઉપાધિ છે. નક્કી મન જુદું પડ્યું બેનું, જટ કરું સમાધાન તેનું. ભગવાન કહે છે જટ સમાધાન કરું. ભગવાનને ઝઘડો ગમતો નહોતો, એમાંય ખાસ પતિ પત્ની બાધે તો મહારાજને બિલકુલ ગમતો નહોતો. એકવાર સ્વરૂપ રૂપા રિહાઈને ભાગ્યા હતા તે મહારાજે એને જઈને મનાવ્યા હતા, દાદા ખાતાના બાને તે અભલ દરબારને એને જરા હરખું કરાવ્યું હતું, તમને ખ્યાલ હોય તો. પછી જો એટલે હા હુઓનો ઝઘડો થયો મચ્છિયાઓમાં ફૈબાના, તે મહારાજ ન્યાય ગયા હતા સમજાવવા, ફૈબા કાંઈ ગાંઠ્યા નહીં, હાહુ બહુ માથા ભારે નીકળ્યા. સમજ્યા? એ ઉપાધિ થઈ હતી મહારાજને કે તમે મેલારા વાળી બાઈની વાતમાં આવી ગયા છો, એ વાત તો નહીં જ માનું. લ્યો આવો ડોકો છે. પછી આ થયો પાછો ડોકો ઝીણાભાઈને એના ઘરના. સભામાંથી ઉઠ્યા આવી ના સદગુરુને બોલાવ્યા, પાસ મહારાજ ઉભા થયા, તરત સાધુને બોલાવ્યા, મુક્તાનંદ સ્વામી તરત મુક્તાનંદ સ્વામી વગેરે સાધુ આવ્યા. મહારાજે એને દરબારમાં લીધા, હાલો દરબારમાં હાલો સભામાંથી આમ એક બાજુ. પછી કે ઝીણાભાઈને બોલાવી લાવો. થોડાક સાધુ હારે લીધા, ઝીણાભાઈને લીધા, આમ બધું જોઈ સમાધાનમાં પાંચ માળા. સમજાણું ઝીણાભાઈ આવ્યા અને આમ બેઠા બધા, પણ ઝીણાભાઈને કાંઈ આમ ઉમંગ નહીં. બોલું વાહે આવેલું ને, મૂળ બધો યોઈ ગયેલો. મોટી બાનો ઓરડો છે ને, ત્યાં ઓશરીમાં બધા આવીને બેઠા. પછી મહારાજે ઝીણાભાઈની હામું જોયું અને પછી અતિ હેતે કરીને પૂછ્યું, ઝીણાભાઈ સાધુ થવા આવ્યા છો? હા, મુક્તાનંદ સ્વામી કહેતા હતા. તો કે હા મહારાજ. ઝીણાભાઈ જેવો હોય એવું કહેજો, તો જ અમે સાધુ બનાવીશું તમે. અમને તમારી ઉપાધિ બહુ થાય છે. ઝીણાભાઈ હું ગઈ આવતી નથી, મારા ભક્તનો ક્લેશ ભાળી મહારાજ કે મને ભોજન ભાવતું નથી. આટલી વાત કરી ઝીણાભાઈની આંખમાં જળજળી આવી જાય. મહારાજ કે ઝીણાભાઈ આમ ન કરો, તમે બે માણસ ઝઘડો, બે હરિભગત થઈને આ હાર નહીં. તમે બે હરિભગત છો, બે મારા છો, ઝઘડો શું કરવા? સમજણ. ગ્વાલિયર પ્રાંતમાં ધોરી માર્ગ કરીને એક ગામ છે, ત્યાં સુતારો સત્સંગ. એમાં એક સુતાર સ્ત્રી પુરુષને બે હરિભગત અને બે ઇંચો ડખો, આમ બહુ ભરતું જ નહોતું, ડખા થાથા જ કરે. સુતાર ભગત કંઈક કામ ધંધો કરે, થોડાક હશે આમ આમાં શું થાય, ક્યારેક પુરુષોને નિર્ણયમાં ભૂલમાં કંઈ ભૂલી જાય, બાપણ ટે વધારે, બૈરું થોડું ડાયું હોય તો પછી બૈરું ખી જાય. અને અહમ જાજો હોય, બુદ્ધિ હશે ને અહમ જાજો, અને ઓલોનું કરવું હું, ડખા બખા બહુ થયા કરે, સાંભળ્યું સાંભળાય નહીં, બાપાનું બેન થાય નહીં. ઘણો એ સમજે કે વાંક તો મારો છે, પણ તું કેતી છે ને આવા ડખા, બીજું કઈ નહીં. બાજુ વાળો આવીને કે તાર મેલ ખાય, પણ હવે એ કે એના કરતા ઘરમાં જ સૂચન મળી જાય તું ખોટું. પણ અહંકાર વધારે હોય ને એટલે બધું એમ જ રહે. એ બે માણસ બહુ ડખો થયો. પછી હુતાર ને દેદી મગજ ગયો, તે જેમ તેમ બોલ્યો. પછી બૈરી ઠાકી, તે પછી રાતે ઉઠી હુતારભાઈને ઊંઘા ઊંઘતા મેલી, ગઈ કુએ, કુવાના થાળામાં બેઠી. પછી ખૂબ ભજન કર્યું, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, ખૂબ ભજન કર્યું. અને પછી કુવામાં પડી, તે કુવામાં પડી ભગત હતી એટલે કે મહારાજ ઝાલજો એમ કઈ પડી. કરવું તારે મરવું તો કઈ હેલું નથી, ભગવાનની ભગત હતી એટલે તરત મહારાજ આવ્યા ને પાણી પડી ગયા. મહારાજ બાવડું જઈને તે મહારાજ ને બાજી ગઈ. મહારાજ મહારાજ કેથી પડ્યું કામ, શું કરવું કે છે, મને બહુ દુઃખ દે છે, કઈ સમજતો જ નથી. મહારાજ કહેવાય એને બે કે કુવામ બુડી ન જાય. મહારાજ કે બુડી જ નહીં, હું બધું કરું છું. એ પાણી બેઠી બોલો, બુડી જ નહીં, સમય સમય કરે. પછી મહારાજ ઉતાર ભગત ઊંઘતા હતા ન્યા પ્રગટ થયા, કાંઈ કીધા પહેલા ત્રણ ફોટી મારી, ઉપસાડી ઉપાડી, બોલો રાઈ નાખી જાગી ગયો. બોલ્યા કોણ છો? મહારાજ કે અમે છીએ. અરે મહારાજ તમે? મહારાજ કે હું તને કેવું, હરિભગત છે ને બૈરાન ખોટા હેરાન કરે છે કે અહીં ગોમ પડી છે, વાંક આપડો સ્વીકારાય બહુ હમણાં ઠૂઠા છે નો ઠબકો દીધો. ખરેખર આમાં જો કે ઘણા ને દેવા જેવું છે, આ સમજી લેવાનું. મહારાજ કે જા કુવામાં પડી કાઢીએ, એના તો છે ને ન બોલવાનું બોલે, વહમું લાગી જાય કે પછી કોઈ આત્મઘાત કરે એવું થઈ જાય. મહારાજ એટલું કે અદ્રશ્ય થઈ ગયા. પછી હુતાર ભગત જાગ્યા ને જોયું તો બૈરું કઈ નમળે. પછી એક બે જણા લીધા આવ્યા, એકલું કુવામાં કેમ જવું. પછી બે ચાર જણા જગાડ્યા ને પછી કુએ ગયા. ત્યાં તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ અવાજ આવે અંદરથી. પછી જોયું સમજે આમ કાકડા બાકડા કરીને અંધારામાં. ને મહારાજ આવે તો અંજવાળું થાય, આપણે તો કાકડા કરવા પડે. પાણીમાં જ બેઠેલી બોલો, બહુ એને આશ્ચર્ય થયું. પછી કાઢીને ઘરે લાવ્યા આરામ. પછી બે માણા બાધ્યા હોય કોઈ દી ફર્સ્ટ ક્લાસ હમ્પ થઈ ગયો. કે ભગવાન શ્રી હરિ કહે છે, ઝીણાભાઈ તમે બાંધો અમને ગમે નહીં, હમ્પી ની રહ્યો. ઝીણાભાઈ કે મહારાજ પેલા મારી વાત સાંભળો. મહારાજ કે બોલો બોલો. મહારાજ અમારા અંગતમાં અંગત હગા જો કોઈ હોય ને તો મહારાજ તમે સંતો નરી પુષ્પ. મહારાજ કે ઈ હાશે એ હું જાણું. તો કે અમારા અંગત હગા તમે પાર્ષદો મોકલેલા એને દરબારમાં મેં ઉતારો આપ્યો હતો. હું બાર ગામ ગયો તો એને એને અમારા અંગત હગા પાર્ષદોને ડેલી ઉતારો દઈ દીધો. એને અમારા ઓરડામાંથી કાઢ્યા કેમ કે. મહારાજ આ બધું હું રાજદી રળું મેનેજ કરું, એ બધી સમૃદ્ધિ તમારે અર્થે તમારા ભક્તની સેવામાં કાયમ ન લાગે. તો કે ધિકાર છે એ સંપત્તિને, ધિકાર છે એ ઘરને, ધિકાર છે એ બૈરાને. આમ મૈયા કરવા મહારાજે બહુ હેતથી ઝીણાભાઈ ને શાંત ને આપી. થોડા શાંત થાવ, કઈક વાત તો થોડીક વિચારો. દીધી ધીરજ ધર્મ કુમારે, જાણી રહસ્ય વાત એ જ્યારે, એવો પ્રેમ જોઈ પરમેશ પોતે રાજી થયા. વિશેષ મહારાજ ને અંતરમાં રાજીપો બહુ થયો. ધન છે ઝીણાભાઈ, ધન છે એનો પ્રેમ અમારા પ્રત્યે, સંતો પ્રત્યે, હરિભક્તો પ્રત્યે. કેવું પડે અંતરમાં રાજી બહુ થયા, પણ હવે ડખો તો મટાડવો. મહારાજ કે ઝીણાભાઈ પણ એમાં કઈ કારણ હોય. બા એમ નામ પાળા ને કેજ નહીં, તમે ડેલી હોવા જાવ. બા એમ હાવ ગાંડા નથી, તમે ડાયા છો એ ડાયા છે એમ કરી મહારાજે પછી બધું નહીં આ મોટા માણા લહત મહત કરે એમ બધું કર્યું. કે આપણે બાને પૂછાવી એમ, પછી પૂછાયું ઓરડા માય બાઈએ સાચું કહ્યું સમ ખાય. તમે પાળાઓ મેલા છે ત્યાંય રાખ્યા બાપુએ ઓરડા માય. સગા આવે અમારા અંગિત તેથી અધિક સાચવું નીત. હું તો અમારા અંગત સગા કરતા પાળાને વધારે હાચવું. મહારાજ સમય સમય હું સેવા બજાવું એમાં નિમિત્ત બન્યું છે આવું. પાળાઓ રાતે ધૂન મચાવે, સમજ્યા? પાળાઓ રાતે ધૂન મચાવે, રાતે ઢોલક ઝાંઝ બજાવે. એ પાળાઓ અકડા મરો અકડા મરો કહે ઊંઘવા દે નહીં રાતે, એવો અભાવ લેતા પ્રભાતે. હવે અમારા દેહના જે હગા આવે એને આપણી રીત નો ફાવે. પછી ઈવડા હવારે અવગુણ ગાતા કે આવડા ક્યાંથી આવ્યા સ્વામી ને કઈ ઊંઘવા જતા નથી. તેથી મેં પાળાને સમજાવ્યા, સૌ ડેલીએ ઉતારા લાવ્યા એટલે મેં ઉતારે લાવ્યા. નથી એ વિના વાંક લગાર. બસ જો મહારાજ એટલું બન્યું છે, આવીને કાંઈ નથી એટલું કહેતા જવેર બહાવ દિલગીર થઈ ગયા. અને બે હાથ જોડીને એને મહારાજની માફી માંગી અને કહ્યું કે ઝીણાભાઈને મારી હારે મોકલો, હું માફી માંગુ. હું લીધા વગર ઘેર જવાની નથી, અને જો ઈ ન આવે તો હું અહીં સાંઈ જોગી થાવ. મોટી માને કહો મને દીક્ષા દે. લે વાત તો વધ્યો સત્સંગ. આમ કઈ સાધન સાંઈ જોગી થવાય? રીમાન રીમાન મોટી બાની પાસે હું રહીશ, સદા તમારી સેવા કરીશ કે એવી પ્રતિજ્ઞા કરી છે. જ્યારે ત્યારે મહારાજ કે એવું કઈ કરવું નથી. પછી ઝીણાભાઈ ને કહ્યું, સમજો આમાં કઈ લાંબુ છે ને, હવે જરીક જેવું છે ને, આમાં તમે બધું સોળી હોજાડી દીધું, પતાવી દો બધું. પછી ઝીણાભાઈ ને તૈયાર કર્યા અને પ્રભુજી એમ કહ્યું કે ધન્ય ધન્ય છે તમારો પ્રેમ. વાલે વેલમાં બેસાડ્યા સાથે, નક નક આવ્યા હતા ને એક વેલમાં બેસે, અતિ સ્નેહથી વળાવ્યા નાથે. એવો સ્નેહ ને સંપ દેનાર તેને વંદુ હું વારંવાર. આવા ભગવાન સ્વામિનારાયણ જીણા ભાઈના ઘર વ્યવહાર સુધી મહારાજ આવું ધ્યાન રાખી હંપ રખાવતા અને એના રાજ્યભાર કારભારની પણ ખબર રખાવતા, માટે આવું હેત સ્વામિનારાયણ સિવાય આપણને કોણ કરે એમ કે છે.
બીજો છે એવો કોણ દયાળ, બીજો છે એવો કોણ દયાળ, રાખે સેવકની રખવાળ, રાખે સેવકની રખવાળ,
ધન્ય ધન્ય પંચાળા નરેશ, ધન ધન ભગવાન સ્વામિનારાયણ ને અને ધન ધન પંચાળા નરેશજીના ભાઈ ને. રાસમાં આવે છે ને ધન ધન પંચાળા ની ધરણી ને ધન ધન ધરમકુમાર, સમજ્યા, ધન ધન જીણા ભાઈ ને રાસરીમાં સુખદાય, એમ આ આપણે શીખવા જેવું છે. આમાંથી જીણાભાઈના જેવો પ્રેમ, ભક્તોનો પક્ષ અને નિષ્ઠા, આ બધું શીખવું અને હંપીને રહેવું. બરાબર. સજાનંદ સ્વામી મહારાજ.